நமோ துர்பார ராகாதி வைரி பார நிவாரிணே அர்ஹதே யோகிநாதாய மகாவீராய தாயினே மகாதிவ்யா குக்ஷி ரத்னம் சப்தஜீதரவாத்மஜம் ராஜச்சந்திர மஹம் வந்தே தத்வலோசனாயகம் பிரபு தத்வலோசனாயகம். உத்தராங்க 172 சத் ஜிக்னாசு மார்கானுசாரி மதி கம்பாத். கைகாலே பத்ராங்க 172 சத் ஜிக்னாசு மார்கானுசாரி மதி கம்பாத். கைகாலே પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. અલ્હાદની વિશેષતા થઈ અનંતકાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય. છતાં પરમ કૃપાદેવની પરમ કૃપાથી આપણને શું કરવાનું રહી ગયું તે કૃપાદેવ અત્યંત સરળ ભાષામાં કોઈ શબ્દનો અર્થ ન સમજાય એવો વાક્ય કૃપાદેવ મૂકતા નથી. પણ આપણી મૂળભૂત ભૂલ કે જે આપણે અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યા, જીન દીક્ષા લીધી, ક્રિયાઓ ઘણી કરી, દાનાદી શાસ્ત્ર વાંચન વગેરે જપ તપ આપણે એ અનંતવાર કર્યું, પણ ખરેખર શું કરવાનું એ ભૂલાઈ ગયું. એ જેથી અવશ્ય કલ્યાણ એવા બાળ જીવોનું, પશુ જીવોનું થઈ જાય છે, એવા અબૂધ અને અશક્ત મનુષ્યો પણ કામ કાઢી ગયા. તો આપણને આવો મનુષ્યભાવ મળ્યો ત્યારે આપણે ખરેખર શું કરવાનું તે કૃપાઓદેવ આ 7 વાક્યો આપ્યા છે, એમાં બતાવે છે કે જેથી આપણને આત્મજ્ઞાન અવશ્ય થાય. અને એનું ઘણું ઘણું મહાત્મ્ય બતાવીને કીધું કે આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, સદવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. આટલું બધું મહાત્મ્ય કહ્યું હોય, પરમ કૃપાદેવ પર જો ભક્તિ હોય, પરમાત્મા સ્વરૂપ માનતા હોય, તો હવે બીજું પૂછવાની વાત રહે નહીં કે આપણે શું કરવું જોઈએ. આ નથી કર્યું તો શું નથી કર્યું, તેમાં પહેલું વાક્ય કીધું કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. એટલે આત્મા કે આત્મસુખ સિવાય જે કઈ વસ્તુ છે જેમાં મારા મારાપણું કર્યું છે, આત્મા સિવાય જ્યાં જ્યાં મારાપણું કર્યું છે, એ બધાથી ઉદાસીન થવું જોઈએ. અને આત્મસુખ જ મારે પ્રાપ્ત કરવું છે એવો ભાવ થવો જોઈએ. અર્થાત એ જ ખરી સદ જિજ્ઞાસા છે. પણ આપણને પૂર્વકર્મના ઉદયથી ઈચ્છાઓ થાય છે, ઉદાસીનતા. થોડી બધાને થોડી વાત કરીને આગળ જશું. પૂર્વકર્મનો જેવો જેવો ઉદય આવે એટલે આપણને ઈચ્છા થાય, ખાવું છે, પીવું છે, ઠંડી દૂર કરવી છે, ગરમી દૂર કરવી છે, વગેરે વગેરે ઈચ્છાઓ થાય છે. અથવા માનાદી મેળવવું છે, ધન કમાવવું છે, વગેરે વગેરે એવી ઈચ્છાઓ થાય છે. અને ઈચ્છાઓને લઈને આકુલતા થાય છે, એ આકુળતાને લઈને આપણે દુઃખી છીએ. હવે આપણને સુખી થવું છે, પણ આપણે ઉપાય શું કરીએ છીએ? ઈચ્છાને લઈને આકુળતા થાય. હું કહું છું એમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તરત કે એને અનુસંધાનમાં હોય, કારણ કે એના અનુસંધાનથી વાત ચાલે છે. આપણને ભૂખ લાગી, તરસ લાગી, આકુળતા થાય છે. અને સખત ઠંડી પડે અને આપણે સ્વેટર ન લેવું હોય તો થાય કે આ ઠંડી દૂર કરવાની ઈચ્છા આકુળતા થવા માંડે અંદર. અને એ આકુળતાને લઈને આપણે દુઃખી છીએ. હવે આકુળતા દૂર કરીએ તો સુખી થઈએ, પણ આકુળતા દૂર કરવાના બે પ્રકાર છે. તો એક તો પૂર્વકર્મનો ઉદય છે એટલે આકુળતા થાય છે. પૂર્વકર્મનો ઉદય છે, હું બોલું છું ખ્યાલ આવે છે ને, પૂર્વકર્મનો ઉદય છે, જેવો જેવો ઉદય આવે એટલે આપણને આકુળતા થાય. બહાર ઠંડી પડે અને આપણને એવા કર્મનો ઉદય આવે કે ઠંડી દૂર કરવાની ઈચ્છા થાય. આમ મોહની કર્મ અને આ બધા નિમિત્ત નિમિત્તિક સંબંધો છે બધા. એટલે આપણને આવું જયારે થાય એટલે આકુળતા થાય, તો આપણે ઉપાય શું કરીએ કે ભાઈ ઠંડી દૂર કરવાની ઈચ્છા થઈ તો આપણે બ્લેન્કેટ મેળવીએ કે સ્વેટર મળે તો સારું, કે કંઈક એવું થાય તો સારું, એવી ઈચ્છાઓ થવા માંડે. એની માટે એના ઉપાય કરવા માંડે છે. એટલે એક આકુળતાને શાંત કરવાનો ઉપાય શું છે કે જે ઈચ્છા થઈને એવો પરિગ્રહ રાખવો, એ વસ્તુઓ વસાવીએ તો મારી આકુળતા મટે. એટલે આપણે ઘરમાં જેટલી વસ્તુ રાખી છે શેના માટે રાખી છે એ વિચાર કરશું તો સમજાશે કે ગરમી પડે ત્યારે આવું જોઈશે, ઠંડી પડશે ત્યારે આવું જોઈશે, અથવા ક્યારેક આવું ખાવાનું જોઈશે, ક્યારેક આવું ખાવાનું જોઈશે. એમ ડબલા ડબલી ભરેલા છે આપણા ઘરમાં, પણ એનો સાચો ઉપાય નથી એ આપણને ખ્યાલ નથી આવતો. અને આપણે કાં તો શું કરવું પડે કે કર્મને મટાડી દેવા જોઈએ, જો ઈચ્છા જ ન થાય. એટલે આકુળતાને શાંત કરવા માટે કાં તો કર્મ ખતમ કરવા જોઈએ, કાં તો આપણને પદાર્થ હંમેશા મળ્યા કરવા જોઈએ. જે પરિગ્રહ જે કાંઈ વસાવીએ છીએ તે આપણને હંમેશા મળ્યા કરે તો પરિગ્રહથી આપણને શાંતિ થાય. પણ જયારે પાપનો ઉદય હોય ત્યારે કકડીને ભૂખ લાગી હોય છે પણ મળતું નથી એટલે દુઃખી થાય છે, અને જયારે પુણ્યનો ઉદય હોય ત્યારે ઈચ્છા અનુસાર મળી જાય છે. એટલે આપણને ઘરે પહોંચીને આપણને ઠંડી દૂર કરવાની ઈચ્છા છે, અને પછી ઘરે જઈને આપણે આપણું સ્વેટર લઈએ કે આપણું બ્લેન્કેટ ઓઢીએ, હાશ એમ થાય છે, આકુળતા થોડી મટી. પણ આપણને ભ્રમ એમ થાય છે કે આ સ્વેટર પહેર્યું ને એટલે મને શાંતિ થઈ, આ બ્લેન્કેટ ઓઢ્યું ને એટલે શાંતિ થઈ, પણ એને ખબર નથી પડતી કે આ ઓઢવાથી અંદર આકુળતા મટી છે એટલે શાંતિ થઈ છે. એને ભ્રમ એમ થાય છે કે આ પદાર્થ મળ્યો, મેં ખાવાનું ખાધું એટલે સુખી થયો, અથવા ઠંડી દૂર કરી બ્લેન્કેટ મળ્યો એટલે સુખી થયો. હવે જો બ્લેન્કેટમાં સુખ હોય તો શું થવું જોઈએ? જયારે ઉનાળો હોય ત્યારે બ્લેન્કેટ ઓઢે તો શાંતિ થવી જોઈએ કે નહીં? તો ઉનાળો હોય ત્યારે બ્લેન્કેટ કેમ શાંતિ આપતું નથી? અને ઉનાળો હોય પણ ત્યારે મેલેરિયા થઈ જાય અને કડકડતી ઠંડી પડે ત્યારે આપણે શું થાય? તો એ જ બ્લેન્કેટ સુખરૂપ લાગે. હવે આમાંથી જેટલાને ઉનાળામાં બ્લેન્કેટ જોતું નથી પણ જેને મેલેરિયા થયો હોય એને એની જરૂર લાગે છે, એનેથી એને શાંતિ થાય. એના ઉપરથી શું વિચારવું જોઈએ? એના ઉપરથી શું વિચારવું જોઈએ કે પદાર્થમાં સુખ નથી. પદાર્થમાં સુખ હોત તો હંમેશા આપીને બધાને સુખ આપે. પદાર્થમાં જો સુખ હોત અને જેટલું લઈએ તેમ તેમ વધારે સુખ લાગવું જોઈએ. કોઈ આમ સખત બહાર ગરમીમાંથી આવ્યો હોય ને, દોડતો દોડતો આવ્યો હોય અને એને એક લીંબુનું શરબત આપીએ, એને કેટલું સારું લાગે. અને એ જ શરબત આપણે એસીમાં બેઠા હોઈએ અને એ જ શરબત આપણે તો એક વખતે આપે તો આપણને કેટલું શાંતિ લાગે. એ બંનેના સુખમાં ફરક પડે છે કે નહીં? જો પદાર્થમાં સુખ હોત તો બંનેને એક સરખું સુખ થવું જોઈએ. પણ આપણને સમજાય છે આટલી વાત પરથી કે જેને ઈચ્છાની પીડા વધારે છે એને પદાર્થની સુખનો આભાસ વધારે થાય છે. જેને ઈચ્છા નથી એને તમે આપો, જેને મેલેરિયા નથી એને બ્લેન્કેટ ઉનાળામાં ઓઢાડો તો ત્રાસી જાય કે ભાઈ તું આ મને બતાડ પણ નહીં. એટલે કે આપણને જે આ ઉપાય કરીએ છીએ કે જે ઈચ્છા થઈ એને શાંત કરવા માટે આપણે પરિગ્રહ વસાવીએ છીએ કે તેને માટે પૈસા કમાઈએ છીએ, પણ એ ઉપાય આપણા ખોટા છે. એનાથી શું થાય છે કે આપણી ઈચ્છા થોડી વાર માટે મટી, ઈચ્છા હોય ત્યારે ત્યારે સુખનો આભાસ આપ્યો, પણ તે વખતે આપણને ભ્રાંતિ થઈ કે આ પદાર્થમાં સુખ છે, તેથી નવું કર્મ બંધાય છે કે આ પદાર્થ વધારે મળે તો સારું એવી ઈચ્છા ત્યાં ઉભી થાય છે, તેથી નવું કર્મ બંધાય છે. જેથી આજે જે ઈચ્છા થઈ ને એના કરતા વધારે ઈચ્છા થઈ. હવે આપણે અત્યારે કઈ શું દૂધપાક હતો બરાબર છે, દૂધપાક આપણે ખાધું, પણ દૂધપાક ખાતા એમ થાય વેરી ફાઇન, બહુ સરસ છે. હવે એવો જે આપણે ભાવ થયો કે નવું કર્મ તે જ ક્ષણે બંધાઈ જાય કે આજે જે ઈચ્છા થઈ એના કરતા વધારે થવાની છે, ઈચ્છા વધારે થશે અને નવો બનશે ને પાપનું બંધ પડે છે. એટલે કે આપણને મળે નહીં એવું કર્મ બંધાયેલું છે. એટલે આ જે ઉપાય આપણે કરીએ છીએ ને કે જે ઈચ્છા થઈ એના અનુસાર પદાર્થ ભોગવીને સુખી થવા જઈએ છીએ તો શું થાય છે કે આપણને નવું કર્મ એવું બંધાય છે કે ઈચ્છા વધી જશે અને બળશે નહીં. એટલે પછી અહીંથી બીજી ગત અત્યારે પુણ્યોદય છે ત્યાં સુધી મળ્યા કરશે અને જેમ જેમ ભોગવતા રહીશું તેમ તેમ આપણી ઈચ્છા વધતી જવાની છે. એટલે પછી વખત એવો આવશે પાપનો ઉદય આવે અથવા બીજી ગતિમાં જશું ત્યારે ઈચ્છા ઘણી હશે અને મળશે નહીં. પશુ ગતિમાં નરક ગતિમાં આ હાલત છે. એ લોકોની ઈચ્છા ઘણી વધી ગઈ છે અને મળતું નથી. પણ એનો ઉપાય શું કરવો જોઈએ? મહાપુરુષો શું કરે છે ખરેખરો ઉપાય? એ લોકો ઉપાય શું કરે છે કે એને કર્મ જ મટાડી દઈએ. તો કર્મ કેમ મટે? તો કે જયારે ઈચ્છા થતી હોય તે વખતે જો આપણને ધ્યાનમાં રહે કે હું આ ઈચ્છાનો જાણનારો છું, જોનારો છું, એવો આત્મા છું, એમ જો આપણી સમજણમાં રહે અને આપણે આપણા ઉપયોગને એમાં ન જવા દઈએ અને કોઈ પણ રીતે આપણા ઉપયોગને એમાં ન જવા દઈએ. મંત્ર ભક્તિ આપણે આ સત્સંગનું નિમિત્ત બનાવ્યું છે અત્યારે, અને સત્સંગમાં આપણે બેઠા છે ત્યારે પૂર્વકર્મ ઉદય ચાલુ છે, પણ એ આપણને એટલી ઇફેક્ટ આપી શકતું નથી કારણ કે આપણો ઉપયોગ આમાં જોડાઈ ગયો છે. એ કર્મનો ઉદય આવે છે ઈચ્છાનો, પણ એની અસર ના આપે એટલે એ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. એટલે નવીન બંધ એવો તીવ્ર નથી પડતો. એટલે મહાપુરુષો તો આવો ઉપાય કરે છે કે જયારે મહાવીર પ્રભુ દીક્ષા લઈને નીકળી ગયા ત્યારે પછી એમને પણ ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે ઉદય આવે, પણ તે વખતે ભગવાન તો સ્વરૂપમાં લીન થાય અથવા સ્વરૂપ પ્રાપ્ત કંઈક એમને એવા શાસ્ત્ર વચન કે એના વિચારોમાં રહે કે જેથી એ ઉદય વખતે એમને આ કર્મનો ઉદય આવે, પણ તે વખતે એમાં પરોવાય નહીં, તેથી નવા કર્મ બંધાતા નથી અને ધીરે ધીરે ભગવાન છૂટી જાય છે. એટલે કે તે વખતે ઉદાસીનતા રાખે છે. ઈચ્છાનો ઉદય છે પણ ઈચ્છા પ્રમાણે પોતાના મનને એમાં પરોવતા નથી. વધારે સ્પષ્ટતા કે આપણને જયારે ઈચ્છા થઈ છે પણ તે વખતે આપણને દુકાનમાં બેઠા છીએ, 12 વાગી ગયા છે, કકડીને ભૂખ લાગી છે અને આપણે ઘરે જવા નીકળ્યા, પણ હવે તે જ ટાઈમે એક સારો ઘરાક આવી ગયો, આપણો ખાસ ઘરાક આવી ગયો અને એ ઘરાકને આપણે પછી પતાવવા માટે કલાક બે કલાક નીકળી ગયા અને પછી કલાક બે કલાક પછી કે હવે મને કઈ ભૂખ નથી, તો ભાઈ તને ઈચ્છા વગર ખાતે કેમ મટી ગઈ? કેમ કે એનો ઉપયોગ તે વખતે એને ઘરાકમાં રાખી દીધો. એટલે કર્મનો ઉદય હોય છે ત્યારે આપણને આવી રીતે ઉપયોગને ડાયવર્ઝન આપવા આવડવું જોઈએ. તો શું થાય, એનો ઉદય આવે પણ તે વખતે આપણો ઉપયોગ જો બીજામાં રાખી દઈએ, કોઈને ક્રિકેટ મેચમાં રસ છે, તે મેચ જોવા બેસી ગયો તો ખબર નથી આજે ખાધું પીધું નથી, કોઈ રમતગમતમાં છોકરાઓને કેટલો ટાઈમ દે, આખો દિવસ થાય તો ખબર ન પડે, કોઈને કંઈ પ્રોગ્રામમાં રસ છે તે પ્રોગ્રામ જોવા બેસી જાય તો એને ખબર નથી પડતી ભાઈ કેટલો ટાઈમ ગયો છે. હવે એ જ રીતે જો આપણો ઉપયોગ ભગવાનની ભક્તિમાં, ભગવાનના વચન વાંચવા વિચારોમાં જો રાખીએ તો શું થાય કે તો આપણે એ કર્મનો ઉદયને ધીમે 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 ખતમ કરી શકીએ. એટલે ઉદાસીનતા કરવી એટલે તમને ખ્યાલ આવતો હશે કે આપણે શું કરવાનું છે, જ્યારે આવો ઉદય આવે ઈચ્છાનો ત્યારે આપણા મનને સારા વિચારમાં રાખવું, એમાંથી ઉદાસીન રહેવું, અથવા પછી હવે તીવ્ર ઉદય આવે ત્યારે મહાવીર ભગવાન જેવાને કે પરમ કૃપાઉદય જેવાને કે ભરત ચક્રવર્તી જેવાને પણ લગ્ન કરવા પડ્યા અને ભરત ચક્રવર્તીને હજારો રાણીઓ યુદ્ધ કરવા પડ્યા, 60,000 વર્ષ સુધી યુદ્ધ કરે અને બીજાને જોનારાને તો શું કે ભયંકર કસાય લાગે અને આટલી હજારો રાણીઓ દરરોજની 1,000 રાણીઓ પરણીને આવે એને કેવી રીતે રાણીને પણ કેવું પડે ભાઈ હું તમારી રાણી છું અને દરરોજ 1,000 રાણીઓ પરણીને આવે, 1,000 રાણીઓ એવી હાલત છે તો એ શું કામ આટલી બધી રાણીઓ પરણતા હશે? સમ્યક દ્રષ્ટિ છે પણ પૂર્વકર્મનો તીવ્ર ઉદય છે એટલે એમને એ વિષય ભોગ લેવા પડે છે, પણ અંતરમાં અત્યંત ઉદાસીન પરિણામ છે. અંતરમાં શું છે, ક્યારે આમાંથી છૂટીએ, ક્યારે આમાંથી છૂટીએ, આ પૂર્વકર્મ ઉદય ક્યારે મટે કે પછી હું મારા સ્વરૂપમાં લીન થાઉં, એમને સમજણ છે. કોઈને કઈ પૂછવું તો કે હું સામે એટલે કહું છું કે વાત આગળ ચાલી જાય કારણ કે જરાક આગળ આગળ જવું છે ફાસ્ટ, એટલા માટે આ રીતે કર્યું છું કે આપણને જયારે આવો ઉદય હોય છે ત્યારે ભરત ચક્રવર્તી ને કેવા ભાવ છે. ઋષભદેવ ભગવાન પુંડલિક સ્વામી પ્રથમ ગંધર્વને પૂછે છે કે આ, એટલે પુંડલિક સ્વામી ઋષભદેવ પ્રભુને પૂછે છે, અત્યારે ભરત મહારાજા યુદ્ધના મેદાનમાં છે અને ઘોર રણમાં માનવ વધ કરી રહ્યા છે, લોહી માંસનો કાદવ કિચડ થઈ રહ્યો છે, ત્યારે આ ભરતના ભાવ કેવા હશે? ત્યારે ઋષભ પ્રભુ કે હે પુંડલિક, તારા જેવા, તું જેવા ભાવ આ મારી પાસે દીક્ષા લઈને રાખી રહ્યો છે એવા જ ભાવ આ ભરત મહારાજા યુદ્ધના મેદાનમાં રાખી રહ્યા છે. એટલે અભિપ્રાયમાં ભલે ઉપરથી તો ઉદય છે એ પ્રમાણે એમને પ્રવર્તવું પડે છે, પણ અભિપ્રાય શું રાખે છે કે આમાંથી ક્યારે છૂટું, આમાંથી ક્યારે છૂટું ને ક્યારે ઋષભ પ્રભુ પાસે જાઉં. અથવા પરમ કૃપાદેવના શબ્દોમાં કહે તો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને, વિચર શું કવ મહત્પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે યુદ્ધના મેદાનમાં પણ અભિપ્રાયમાં આ ચાલે છે ઋષભ પ્રભુને ખબર પડે. આપણને બધાને તો વિષય કષાયથી ભરપૂર લાગે કે આ તો કઈ નરક, સાતમી નરક પણ આની ઓછી પડશે ને, તો ઓર બીજી નરકે જશે, તો એનો અભિપ્રાય શું ચાલે છે? એ અભિપ્રાય પ્રમાણે પરમ કૃપાલ પણ મુંબઈમાં રહ્યા, એમને મુંબઈ છોડ્યું નહીં, છતાં પણ મુંબઈમાં રહીને સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા છે. એક સમય પછીની બીજા સમયની દશા અનંત ગુણી નિર્મળ છે, બીજા સમય કરતા ત્રીજા સમયની નિર્મળતા, બીજા કરતા ત્રીજાની અનંત ગુણી નિર્મળતા છે. કૃપાદેવે 313માં પત્રમાં આ વાત લખી છે કે અમારી દશા કેટલી વધે છે, સમયે સમય અનંત ગુણ વિશિષ્ટ. હવે કોને ખબર પડે? આપણને ઉપરથી તો વેપારીને કેટલો બધો લોભ છે એવું દેખાય, એટલે ઓળખાણ ન થાય, પણ અભિપ્રાય આવો છે એટલે અભિપ્રાયમાં અત્યંત ઉદાસીનતા છે. હા, એમણે શું કીધું કૃપાદેવે કે આખું જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, લીમડાના પાન જેવું છે. આપણને લીમડાના પાન સંબંધી ઉદાસીનતા કેટલી છે, સમજી છે ને? કોઈને એવું છે કે આમ તમને કોઈ વાંચલો લીમડાના પાન આપો લ્યો પ્રેઝન્ટ, તો હર્ષ થાય, તો થેન્ક યુ એમ કહીએ, એના પ્રત્યે રાગ ન થાય. ને કોઈ લીમડાના પાન લઈ જાય તો ભાઈ લઈ જા, એના પ્રત્યે દ્વેષ થાય. જો એની ઈચ્છા નથી, ઉદાસીનતા એટલે ઈચ્છા નથી, તો આપણને કેટલી શાંતિ અનુભવાય છે. લીમડાના પાન સમયની કેટલી શાંતિ છે, ક્યારે આપણા ઘરે લીમડાના પાન આવશે એવો કોઈ ભય છે? કારણ કે એની ઈચ્છા નથી, તો એ મળે તો રાગ ન થાય, અને કોઈ લઈ જાય તો દ્વેષ ન થાય, અને કોઈ ક્યારે આવશે એવો ભય પણ નથી. એટલે ઈચ્છા નથી તો આપણને કેટલી સુખ લાગે છે કે નહીં, લીમડાના પાન સંબંધી આપણે સુખી છીએ કે નહીં? તો કૃપાવદે કહે છે કે તમને આખું જગત સાવ સોનાનું થાય ને, પણ અમને તમને જેમ લીમડાના પાન સંબંધી છે ને એમ અમારે છે. આખું જગત સાવ સોનાનું થાય તો પણ અમને આ લીમડાના પાન જેવું છે એમ આપણને સમજાય કહી દીધું. એટલે આટલી ઉદાસીનતાની પરાકાષ્ઠા કેટલી બધી છે. કૃપાવદેવ મુંબઈમાં વેપાર કરે છે અને આ પુરોવસર કાવ્ય ક્યાં લખ્યું? પોતાના માતુશ્રીની સેવા કરતા કરતા. વવાણિયામાં માતુશ્રી બહુ બીમાર છે, રાતના 11 વાગી ગયા છે અને સેવા કરી રહ્યા છે, ત્યાં સેવા કરતા કરતા આ કાવ્યની રચના થઈ છે. તો એના ઉપરથી સમજાશે કે કૃપાદેવના અંતરમાં કેટલી ઉદાસીનતા હશે, અને આપણને સમજાય એવું આવું કાવ્ય આ કોઈ લખી ન શકે. આ કાળમાં 14 ગુણસ્થાનક ગોઠવી દીધા, અને છેલ્લે કૃપાવદેવની દશા તો કેવી છે કે અમે ક્યારે સિદ્ધાલયમાં બિરાજમાન થશું? અમે અનંત જ્ઞાન દર્શન પ્રાપ્ત કરીને સિદ્ધાલયમાં ક્યારે બિરાજમાન થશું? કેટલી હદ સુધીની કૃપાવદેવની આપ કરે છે ઉદયાનુસાર સંસારના કામ, માતુશ્રીની સેવા કે મુંબઈમાં વેપાર, પણ અંદરમાં એમને સાચી સમજ છે કે આ સુખ નથી, આ ઉલટું તો જો આમાં હું પરવાઉં છું ને, આપણે જેમ હમણાં વાત કરી કે આમાં સુખરૂપ માનીને ભોગવીશ, તો નવું કર્મ એવું બંધાશે કે આજે જે ઈચ્છા છે એના કરતા વધારે થશે. પછી આપણને આ દૂધ પાકમાં જો સ્વાદ લાગે અને પછી કેવો ભાવ આવે, માછલીનો ભાવ આવે. એ માછલીના ભાવમાં આ ભૂખની પીડા વધારે હોય, સ્વાદની ઈચ્છા એટલી હોય, એટલે માછલીના ભાવમાં એક કાંટો દેખાય અને એવો ખેંચાઈ જાય અને કાંટામાં ફસાય અને પ્રાણ ત્યાગ થાય, લોહી લોહણ થાય. પછી ત્યાંથી અત્યંત રૌદ્ર ધ્યાન થાય. દેહ ત્યાગ વખતે માછલીના ભાવમાં અત્યંત રૌદ્ર ધ્યાન છે એટલે મરીને નરકે જાય. ત્યાં ભયંકર ભૂખ લાગે, પર્વતના પર્વત ખાઈ જાઉં અને સમુદ્રના સમુદ્ર પી જાઉં એટલી બધી ભૂખ તરસ લાગી હોય, પણ એક તનના પોતરા જેટલું મળે નહીં, એક પાણીનું ટીપું મળે નહીં, ત્યારે કેવી હાલત હશે કે પૂર્ણ જ્ઞાની પણ જે અસાતાનું વર્ણન કરી શકવા વચન યોગ ધરાવતા નથી તેવી અનંત અનંત અસાતા આ જીવે ભોગવી છે. કેવલ નાની ભગવાન પણ જેનું વર્ણન ન કરી શકે એવી અસાતા આ જીવે ભોગવી છે, અને હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે સુનિશ્ચિત છે. એટલે આપણે જે અત્યારે આજેના જે બધું ત્યાગ ન કરી શકીએ, પણ આપણે આવી રીતે ભાઈ આમાં સુખ નથી પણ આ મારી કચાસ છે, જેમ કૃપાળુદેવને પણ મુંબઈમાં વેપાર કરવો પડે કે પછી એમને પણ ખાવું પીવું પડે, દવા પાણી લેવા પડે છે, જેમ ભરત ચક્રવર્તીને પણ કરવું પડે છે, પણ અભિપ્રાય કેવો રાખવો એ આપણને અપૂર્વસર કાવ્યમાં બતાવ્યો. હવે એ અપૂર્વસર કાવ્યની ભાવના હોવાથી ભરત ચક્રવર્તી આરિસા ભવનમાં કેવળ જ્ઞાન પામ્યા. આરિસા ભવનમાં પોતાના ડ્રેસિંગ રૂમમાં તૈયાર થતા થતા કેવળ જ્ઞાન આપણને તો બહુ ઇઝી લાગે છે, પણ એનો પુરુષાર્થ સમયે સમય ચાલી રહ્યો છે. સમયે સમયે આવી ઉદાસીનતા છે કે જે ઉદાસીનતાની પરાકાષ્ઠા થતા વિતરાકતામાં પરિણમે છે, કે પહેલા આવું કરતા કરતા કર્મનો ઉદયની સામે ઉદાસીનતા રાખી કર્મ ખપાવતા ખપાવતા પછી છેલ્લે વિતરાકતામાં પરિણમે છે. એટલે ભગવાનની મૂર્તિ છે ને આપણે દેરાસ્થરમાં જોઈએ છે, એ મૂર્તિ કેવી રાખેલી છે, કાં તો પદ્માસનમાં બેઠા હોય કાં તો કાયસ્થરમાં ઉભા હોય. તો ભગવાનની મૂર્તિ શું બતાવે છે, એક પગ ઉપર, ડાબા પગ ઉપર જમણો પગ રાખી દીધો છે, કે તારે સુખી થવું હોય તો ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી, ક્યાંય હાથ ચલાવવાની જરૂર નથી, એટલે ડાબા હાથ પર જમણો હાથ રાખ્યો છે અને આંખને પણ આ નાકની અણી પર આમ રાખેલી છે. એટલે ભગવાન કહે છે ભાઈ સંસારમાં ક્યાંય સુખ નથી, સુખ અંતરમાં છે, અંતરનું સુખ અંતરની સ્વયં શ્રેણીમાં છે. માટે આ બધાથી ઉદાસીન થાવ, સુખ બહાર નથી, સુખ અંતરમાં છે, અને અંતરમાં તારે સુખ મેળવવું હોય પણ તારે અત્યારે તારી એવી તૈયારી નથી. પૂર્વકર્મ ભારે આવે ત્યારે ખાવું પડે પીવું પડે, પણ અંદરમાં ધીરે ધીરે તો બને એટલો ત્યાગ કર, યથાશક્તિ તપ કર, યથાશક્તિ ત્યાગ કર, અને પછી તારા તે વખતે ઉપયોગમાં જે ખાઉં ખાઉં કે બીજું થતું હોય ત્યારે પણ આપણે ઉપયોગમાં ભગવાનની ભક્તિ, ભગવાનના વચન વાંચન વિચાર કે મંત્ર સ્મરણમાં ઉપયોગને રાખી અને મનને શાંત રાખવાનું છે. એટલે આ રીતે આપણે જેમ જેમ ભક્તિ સત્સંગ વધતો જાય તેમ તેમ આપણને ઉદાસીનતા વધતી હોવી જોઈએ, તો આપણે કઈ પુરુષાર્થી છીએ. પણ આપણે જ્યાં છીએ ત્યાં સ્ટેગ્નન્ટ રહીએ અથવા ડાઉન જઈએ તો સમજવું એટલે કે આપણે કંઈક જુદું કરી રહ્યા છીએ. આપણે ખરેખર પછી સાતા ભોગવીએ છીએ અને માનીએ કે ઉદય છે એમ કરીને આપણે છગાય છે. એટલે આપણે જેટલું બને એટલું યથાશક્તિ ત્યાગ કરવો જોઈએ. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નહીં જવાનું. એટલે ત્યાગ યથાશક્તિ કરો, અને કેવી રીતે કરો કે જેથી ભગવાનની ભક્તિ સત્સંગમાં અથવા ભગવાનના વચન વિચારોમાં મંત્રસ્મરણમાં આપણો ઉપયોગ સ્થિર રહેવો જોઈએ. એટલે યથાશક્તિ આપણો ત્યાગ વધતો જવો જોઈએ. જેમ જેમ સત્સંગ થાય તેમ તેમ આપણી ઉદાસીનતા વધતી ગણાય. એવી રીતે એક આપણે સામાન્ય સમજ પડી કે ખરું સુખ ક્યાં છે એ સમજવા માટે પ્રયત્ન કર્યો. ખરું સુખ પદાર્થને ભોગવવામાં નથી. જો પદાર્થને ભોગવવામાં સુખ હોત તો આપણને, આપણે વાત કરી ગયા કે એ વધારે બીજી વાત કે અહીંયા આપણને ગુમડું થયું, પછી આપણે ડોક્ટર પાસે જઈએ અને ગુમડું, ડોક્ટરે આપણી પાસે પૈસા છે, સારા ડોક્ટર પાસે ગયા અને મલમ પટ્ટા લગાડી દીધા, તો આપણને મલમ પટ્ટા લગાડ્યા ને આપણને શાંતિ લાગી, આપણને શું થાય કે આ મલમ પટ્ટા છે ને એટલે હું સુખી છું. હવે મલમ પટ્ટામાં સુખ હોત તો જ્યાં ગુમડું નથી ત્યાં લગાડે તો એ મલમ પટ્ટાથી સુખ થાય? તો મલમ પટ્ટામાં સુખ હોત તો બધે સુખ થવું જોઈએ, પણ એ બલમ પટ્ટામાં એટલે આ ખાવું પીવું આ બધા શું છે, આખું શરીર એક પ્રકારનું ગુમડું છે અને ગુમડા પ્રમાણે આપણે ભૂખ તરસ ઠંડી ગરમી એક પ્રકારની ઈચ્છાઓની આકુલતા છે, એ પણ બધા રોગ છે. આ બધા રોગ છે અને રોગના ઇલાજ રૂપે આપણને આ ખાવું પીવું પડે છે. એટલે થોડી વાર માટે આપણને શાંતિ થાય, કારણ કે આપણી ઈચ્છાની બળતરા વધારે હોય ત્યારે એ ન મળે તો ભગવાનની ભક્તિ કે સત્સંગમાં આપણો ઉપયોગ ચોંટે નહીં. એટલા માટે આપણે થોડું ઘણું ખાવા પીવાની ભગવાને કે ભાઈ યથાશક્તિ ત્યાગ કરો, પણ થોડું ઘણું લઈ લો. સાંઈ ઇતના દીજે મેં ભી ભૂખા ના રહું ઓર સાધુ ના ભૂખા જાય. આ સુધા કુકરી એટલે કુતરી જેવી છે. કરે ભજન મેં ભંગ કાકો ટુકડા દાલ કે કરીએ ભજન અભંગ, એમ મહાત્માએ કહ્યું છે. અર્થાત આપણને અત્યારે જે કાંઈ પણ વિષયની ઈચ્છા થાય, પણ હવે અત્યારે આપણે શાંત રાખી શકાય મનને તો શાંત રાખીને આપણે બને એટલો ત્યાગ કરવો જોઈએ. અને પછી મંત્ર સ્મરણ ભક્તિ વગેરેના નિમિત્તે આપણે જેટલું જેટલું આ મને ઠગાવવાનું છે, અહીંયા હું ઠગાવું છું, એમ આપણા મનમાં રહ્યા કરવું જોઈએ કે એમાં જો હું લીન થઈ ગયો, સુખરૂપ માનીને ભોગ્યો, તો નવું કર્મ એવું બંધાશે કે આજે તો મને ભૂખ લાગી એના કરતા વધારે ઈચ્છા થશે, અને પછી નવું કર્મ એવું બંધાશે કે મળશે નહીં. અત્યારે હું બહુ દુઃખી છું. એટલે કૃપાલ દેવી આપણને એવો શબ્દ આપ્યો, હે જીવ ક્યાં ઈચ્છા થવે, હૈ ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિકાળની ભૂલ આ છે કે ઈચ્છા થાય છે અને તે ઈચ્છા અનુસાર આકુલતા અનુભવે છે અને આકુલતા અનુસાર પરિગ્રહ એકઠો કરવા જાય છે અને પરિગ્રહ ભોગવીને સુખી થવા જાય છે, પણ એ ખરો ઉપાય નથી. એટલે એ પરિવ્રતાને પુણ્યોદયથી મળેલો છે અહીંયા અમેરિકામાં, ત્યારે એનાથી ઉદાસીન રહેવું બહુ મુશ્કેલ પડે. એટલે આશ્રમ આવે તો સારું પડે, ત્યાં આગળ આપણને સામે જ હોય નહીં તો ત્યાગ કરવો સહેલો પડે, પણ આમ સહેલાઈથી મળતું હોય ત્યારે એનો ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે બધાએ એવું. અને બીજું શું છે, આજુબાજુ બધાએ આપણે એવું દેખાય એટલે આપણને ખબર નથી પડતી કે ભાઈ હું ઠગાવું છું. અહીંયા બધા ઉલટો આપણને ફોર્સ કરી દે તો આપણે વધારે એમાં ફસાઈ જઈએ. પણ ધ્યાન રાખવાનું છે મારા ભાવ ઉપર કે મારે, એટલે કૃપાલ દે અત્યારે એમ નથી કીધું આજે ના દે બધું ત્યાગ કરી દે, પણ તું જેટલું બને એટલો ઉદાસીનતા લાવ અને ધીરે ધીરે ઉદાસીનતા વધાર અને જે જે ઈચ્છા થાય એને પોષણ કરવા કરતા એવા ભાવ કરીને એનો ત્યાગ કર. કારણ કે એ સુખ નથી, એ માયિક સુખ છે. એને સુખ નામ આપ્યું માયિક સુખ, એટલે એ સુખ નથી. ઓછું દુઃખને આપણે સુખ માનીએ છીએ. કઈ પણ ઈચ્છા થઈ આપણે, અને ઈચ્છા થાય છે એટલે આકુલતા છે. આકુલતાને પુણ્યોદયથી સામગ્રી મળી જાય છે એટલે આપણે એને ભોગવતા આકુલતા થોડી વાર માટે શાંત થાય છે. થોડી ઈચ્છા માટે છે, પરમેનન્ટ ઈચ્છા માટે આજે ખાઈ લીધું પછી કાલે નહીં મળે તો ચાલશે, આખી જિંદગી ઘણું ખાધું પીધું હવે ન મળે તો ચાલે, એવું નથી. ઉલટી ઈચ્છા વધી ગઈ છે પણ ડોક્ટર ના પાડે છે, એટલે આપણે થોડું કંટ્રોલમાં છીએ. નહીતર આપણે કોઈને માટે રાખીએ નહીં. એક એક જણની ઈચ્છા એટલી છે કે આખા 14 રોજ રાજલોક છે એ એક એક જણની ઈચ્છારૂપી ખાડો છે એમાં નાખવામાં આવે તો એક તણખલા જેટલું લાગે છે. એમ આત્માનું શાસનમાં ગુણભદ્રાચાર્ય કહ્યું, એ મહાન આચાર્ય થઈ ગયા, આત્મજ્ઞાની પુરુષ દિગંબર આચાર્ય થઈ ગયા. એમણે આમ કીધું કે એક એક જણની ઈચ્છા નો ખાડો એટલો મોટો છે કે એમાં 14 રાજલોક નાખીએ તો એક કણ જેટલું થાય, તો હવે એક એકની ભાગે કેટલું આવશે. એની પૂર્તિનો ઉપાય એ નથી. એનો ઉપાય શું છે, જેટલો બને એટલો ત્યાગ. કૃપાવદેવની મુદ્રા શું બતાવે છે કે ત્યાગમાં સુખ છે. આ સુખ ક્યાં છે, ત્યાગમાં છે. આપણને લાગે છે ગ્રહણમાં છે. કૃપાવદેવ કે છે સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વત્તા વૈભવ પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. એટલે તું મેળવીને સુખ મેળવા જાય છે તો તું કૃપાદેવ કે જ્ઞાની પુરુષથી વિરુદ્ધ જાય છે. તને ખબર પડવી જોઈએ કે જ્ઞાની પુરુષ તો આમ કે છે અને તું કઈક જુદે જાય છે. એટલું આપણું મિથ્યાત્વ કામ કરી રહ્યું છે કે આપણને મેળવવામાં સુખ લાગે છે, જ્ઞાની ને ત્યાગમાં સુખ લાગે છે, પણ જાય તો સારું એમ થાય છે. એટલે કહેવાનો આશય સમજાતો હશે કે આપણે સુખ ક્યાં છે અને ખરેખર સુખ ક્યારે છે, ઈચ્છા રહિત થાય. એટલે લીમડાના પાનનું દ્રષ્ટાંત આપ્યું કે લીમડાના પાન સંબંધી આપણને ઈચ્છા બિલકુલ નથી તો આપણે એ સંબંધી કેટલી શાંતિ અનુભવે છે, અને કોઈ આપે તો રાગ ન થાય, જાય તો દ્વેષ ન થાય, અથવા એને કોઈ ભય નથી કે ક્યારે આપણા ઘરે લીમડાના પાન આવશે. અર્થાત આપણને સમજાવવું જોઈએ કે પદાર્થની ઈચ્છા મટાડવી તો તું સુખી થાય, અને જેટલી ઈચ્છા અનુસાર તું સુખી થવા જાય, મેળવીને ભોગવીને એટલો તું દુઃખી થાય છે. અને આપણે અત્યારે આ કૃપાવદે કે છે કે નિરંતર કન્ટિન્યુઅસ અને ચારે બાજુ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગની, માન મોટાઈની, શરીરની સાતા વગેરેની ઘણી બધી વસ્તુઓ મળી રહી છે, પણ તું ઉદાસીન રહેજે, એમાં પરવાતું નહીં, એને મારું સુખરૂપ માનીને લીન થતો નહીં. આ ન છૂટકે આ બધી જ મલમ પટ્ટા છે. ગુમડું થયું હોય એની પીડા છે, એ પીડાને શાંત કરવાના બધા મલમ પટ્ટા છે. પણ એ ક્યારે સુખરૂપ થાય કે જયારે ઈચ્છા હોય તો જ. ઈચ્છા નથી જેને ગુમડું નથી એને મલમ પટ્ટા, તમને સારામાં સારા મલમ પટ્ટા પ્રેઝન્ટ આપું છું. તો આપણને ભાઈ મારે કાંઈ નથી જોઈતા, મારે કાંઈ છે જ નહીં, તું શું આપ્યું આપું છું. એટલે જેટલી આપણને ખરેખર સુખી થવું હોય તો ભગવાન કહે છે અમે પરમ સુખી છે, જો અમારે કાંઈ જોઈતું જ નથી. તું અહીંયા રૂપિયો મૂકીને હાથ ઉપર તો પડી જાય, અમારે કાંઈ જોઈએ નહીં. એ ખરેખર સુખી છે. આપણને જ્યાં સુધી કંઈક જોઈએ છે, ઈચ્છા છે તો આકુલતા છે, આકુલતા છે તો દુઃખી છે. આપણને પ્રિન્સિપલ સમજાવવો જોઈએ કે આપણને મગજમાં રહેવું જોઈએ કે હું ભોગવીને સુખી થવા જાઉં છું એ દુઃખી થઈશ. એટલે કૃપાવદેવે 166માં પત્રમાં મહત્વના પાંચ વાક્યો આપ્યા કે નીચેના વાક્યો પ્રત્યેક મુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સમજૂતીથી મંગળરૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. આવું કોઈ કહી શકે? પાંચ વાક્યો કેવા વાક્યો? નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને, એ ટુ ઝેડ, નવો છે જૂનો, કેવળ જ્ઞાન થતાની એક ક્ષણ પહેલાનો અને હમણાં નવો શુભ ભાવ તેવો, નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં, અને મારી સાથે બધા જ તીર્થંકરો, બધા ગણધર ભગવંતોની કોન્ફરન્સ ઉભી કરીને અને બધા સંમત થાય એવા પાંચ વાક્યો આપવા, કે જે મોક્ષના સર્વોત્તમ કારણ. આ કોની શક્તિ છે? કોણ બતાવી શકે? નીચેના વાક્યો પ્રત્યેક મુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. તો આ વાક્ય આપણને, જેને મોક્ષે જવાની ઈચ્છા હોય તો આની પાછળ મંડી જ પડે ને કે મોક્ષના સર્વોત્તમ કારણ. એમાં પહેલું વાક્ય આપ્યું કે માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય, ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે. અને માયિક સુખને જેટલી તને અત્યારે વસ્તુઓ જરૂર છે ને, એને ઘટાડતો જા, ઘટાડતો જા, ઘટાડતો જા. એટલે આરંભ પરિવર્તન જેટલો ઘટાડતો જઈશ તો પરિણામે તને અમારા વચન સાંભળવા, વિચારવા માટે ટાઈમ મળશે, અને તને એ વચન સમજાશે તો તને આત્માના સાચા સુખની નજીક જવાશે. તો ભોગવીને કે આ મળ્યો છે, આ મેળવું, આ મેળવું, કે આ સેલ છે ને આ વધારે મેળવું એમ કરતો રહીશ તો તું દુઃખી થવાનો છે. અને ફ્રીમાં આપે કોઈ અડવા જેવું નથી, એવું વિચારવું જોઈએ કે નિરંતર ઉદાસીનતાનો કરતો. 166 કૃપાદેવના બહુ મહત્વના પત્રોમાંનો આ એક પત્ર છે. જોકે બધા પત્રો એવા છે, પણ અહીંયા કૃપાદેવ પોતે આપણને પ્રેશર આપે છે, દબાણ આપીને કહે છે કે આ પાંચ વાક્યો કાઢવા કેટલી મોટી શક્તિ જોઈએ. કૃપાવજીના વચન અને જે આવું આપ્યું છે, આ એક સંકિતિના વચન, એટલે એ સિદ્ધાંતરૂપ વચન છે, એ અટક ક્યારેય ફરે નહીં, ત્રણેય કાળમાં એક જ આવ્યા. કૃપાવજીએ જે આવું કહ્યું કે આ વચનો મેં પોતે અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગલરૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. આ બોલવું, આ બહુ કેટલું કેટલું સ્પષ્ટતા હશે એમને ત્યારે આવા વચન આપ્યા છે. આપણે આ મૂળ આપણે આટલી જ વાત પર લઈએ છીએ અત્યારે. એટલે આ માયિક સુખથી ઉદાસીન થયા વગર છૂટકો નથી. આમાં આશય સમજાતો હશે કે તમારે હવે આત્માનું સુખ પ્રાપ્ત કરવું હોય તો આ પુરુષાર્થ શરૂ કરવો જોઈએ. સૌથી પહેલું મગજમાં આ રાખવું જોઈએ. આટલી વાત. અને આપણને હવે એની સાથે થોડીક વાત આ લઈ લઈએ છીએ કે આપણને સંસારમાં સુખ બુદ્ધિ ક્યાં ક્યાં થાય છે, તો સૌથી વધારે આપણને સુખ બુદ્ધિ ક્યાંના ઉપર થાય છે, તો કે આ શરીર ઉપર, સ્ત્રી ઉપર, અથવા કુટુંબ પરિવાર ઉપર, અથવા ધન સંપત્તિ ઉપર. તો કદા વિચાર હોય તો આમ પણ વિચારી શકાય કે આપણે સૌથી વધારે મોહ આ શરીર પ્રત્યે છે, એટલે શરીરની સુખાકારીને, શરીરની સાતા માટે આત્માને ભૂલાવી દે છે. એમાં આપણે અટવાઈ જઈએ છીએ કે શરીરનું સુખ થાય એટલા માટે, અથવા કુટુંબ પરિવારના શરીરને પણ ચિંતાને લઈને આત્માને ભૂલાવી દઈએ છીએ. એટલે આપણે શરીરથી ઉદાસીન થવું જોઈએ. પહેલું કે શરીર આપણને સૌથી મોટો આપણને ભમાવનાર છે. આપણને આત્માને ભૂલાવવામાં આ શરીરની ચિંતા આપણને સૌથી વધારે રખડાવે છે. પણ એટલે કૃપાદેવે કહ્યું કે આ શરીરના સ્વરૂપનો વિચાર કરો. જો કંઈ પણ આ સંસારના પદાર્થનો વિચાર કરવામાં આવે તો વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. આપણે આ ઉદાસીનતા મેઇન ક્યાં ક્યાં લાવી એ બે ત્રણ વાત આ જોઈ લઈએ છીએ. સાથે કૃપાદેવે ગાંધીજીના પત્રમાં 570માં પત્રમાં કહ્યું કે જો કંઈ પણ આ સંસારના પદાર્થનો વિચાર કરવામાં આવે તો વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. એટલે વૈરાગ લાવવો બહુ સહેલો છે. વૈરાગ્યો કે ઉદાસીનતા, એનાથી આપણને ઉદાસીન ભાવ લાવવો કે વૈરાગ લાવો, એના પ્રત્યેનો રાગ મટાડવો. જો એના સ્વરૂપનો વિચાર કરીશ તો તને વૈરાગ આવ્યો નહીં. આ જગતમાં આ જેટલી વસ્તુ છે ને એ બધી વસ્તુ અનિત્ય છે, અસાર છે, અસરણરૂપ છે. પણ આપણે એનો વિચાર કરતા નથી એટલે આપણને લાગે આ શરીર તો કાયમ આવું જ રહેશે, આમાં કઈ ફરક નહીં થાય, આપણે તો આવાના આવા જ રહ્યું. પણ એનો વિચાર કરે એટલે આપણી નજર સામે કેવા વયા ગયા બધા. એક દિવસ ભોજન ન મિલે કે નિંદ્રાના રાત્રે આવે, અગ્નિ સમીપ અંબુજ સમતો આ શરીર શીઘ્ર જ કરમાવે. શસ્ત્ર વ્યાધિ જલ અગ્નિ થી પણ જો પલ ભર માં તે નાશે, ચેતો ચેતન દેહે સ્થિર બુદ્ધિ છે કે વિસ્મય શું વિનાશે. હૃદય પ્રદીપ કરીને ગ્રંથ છે, એના ઉપરથી પૂજ્ય બ્રહ્મચારીજીએ આ ભાવાનુવાદ એક કાવ્યમાં આપ્યો છે કે આ શરીરના સ્વરૂપનો વિચાર તો કર. એક દિવસ ભોજન ન મળે અથવા એક દિવસ ઊંઘ ના આવે ત્યાં શરીર કરમાઈ જાય, ઢીલું પડી જાય. એક દિવસ ભોજન ન મળે, એક દિવસ ઊંઘ ના આવે, કેવું કરમાઈ જાય? તો જેમ કમળ હોય એની બાજુમાં અગ્નિ મૂકવામાં આવે, અગ્નિની બાજુમાં કમળ આવે તો કમળ કેવું કરમાઈ જાય, એવું આ શરીર છે તારું. આમાં શરીરમાં શું ભરોસો કરે છે? એક દિવસ ભોજન ન મિલે કે નિંદ્રાના રાત્રે આવે, અગ્નિ સમીપ અંબુજ સમતો આ શરીર શીઘ્ર જ કરમાવે. અથવા એક શસ્ત્ર વાગી જાય, ખતમ થઈ જાય. પૂર આવી જાય, ખતમ થઈ જાય. આગ લાગી જાય, ખતમ થઈ જાય. આપણને ખબર નથી કે હમણાં શોર્ટ સર્કિટ થઈ જાય ને આગ લાગે તો આ ભડથું થઈ જાય. અથવા એટેક આવી જાય, એવો રોગ આવી જાય તો એક સેકન્ડમાં હતું ન હતું થઈ જાય. તો આવા શરીરનો ભરોસો કેમ કરે છે? એ ક્ષણનો ભરોસો ન ખાય એવી વસ્તુનો તું કાયમ આટલું રહીશ એવો ભરોસો કરે છે? આ તારું મૂર્ખાઈ છે. ઓ ચેતન, તું આ દેહમાં સ્થિર બુદ્ધિ કેમ કરે છે? અને કોઈનો નાશ થઈ ગયો, મરણ થઈ ગયું તેમાં આશ્ચર્ય શું પામે છે કે આ તો આવું જ છે? એનો ભરોસો જ નથી, એનો એક ક્ષણનો ભરોસો નથી કે જરાક આમ લાગી જાય તો ખતમ થઈ જવાનું છે. આપણે આગ લાગી જતા વાર નહીં લાગે, શોર્ટ સર્કિટ થતા વાર નહીં લાગે, ઉભો એને એક્સિડન્ટ થઈ જાય તો ખતમ થતા વાર નહીં લાગે. એટલે કૃપાદેવે પણ 460માં પત્રમાં પણ કહ્યું કે વ્યાધિ રહીત શરીર હોય, જ્યારે શરીર સારું હોય, વ્યાધિ રહીત શરીર હોય તેવા સમયમાં જો તેનું અનિત્યપણું અસારપણું જાણી તે પ્રત્યેથી વૈરાગ પામ્યા હોય તો સૌથી સારું એક શબ્દ ભૂલી ગયો. વ્યાધિ રહીત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનું અનિત્યપણું અસારપણું જાણી તે પ્રત્યેથી મોહ મમત્વાદી ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. આ ખાસ કરવાનું કીધું કે બહુ મોટું કામ થશે જયારે તને સાતા છે ને ત્યારે વિચારી લે કે આ શરીર આવું જ છે અને એના પ્રત્યેથી મોહ મટાડ, તો તને મરણ વખતે પણ આ દેહની આકુલતા નહીં થાય, તો સહેલાઈથી સમાધિ મરણ થશે. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણે, એ મારું નથી એમ જાણે, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણે, અનિત્ય અસાર અસૂચિમય એવું સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહ મમત્વાદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે, તે મોટું કલ્યાણ કર્યું. આ કામ કરવાનું આપણે ભૂલી જઈએ છીએ. કૃપાલજી 810માં પત્રમાં પણ કીધું, જે અનિત્ય છે, જે અસાર છે અને જે અસરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ દિવસ વિચારવા લાગે છે. કૃપાલજી આટલો ફોર્સ આપે પણ આપણે મૂળતા છે, આપણી મૂળતા છે કે ના આપણું કામ થશે, હું ભલે આ કઈ નહીં વિચારું તો એ કામ થશે. કૃપાલજી ભાઈ અહીંયા એવું કામ થવાનું નથી, તારે આ વિચારવું પડશે. જે એક ક્ષણ પછીનો જેનો ભરોસો નથી, જે દેહ પૂરી અવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ શું કરીએ? કૃપાલજી આ દેહ પૂર્ણ યુવાવસ્થા હોય પણ એક ક્ષણનો ભરોસો નથી એનો. જે ઘરમાં આગ લાગી છે એનો વીમો લેવાય કે જલ્દી વીમો લઈ લો, મળી જશે. એવું આપણું આ શરીર છે એનો તો શું આટલો ભરોસો કરે છે? આપણે તો હજી ઘણું કામ બાકી રાખ્યું છે. અને માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપોથી ગર્ભ શ્રીમંત એવા શ્રી શાલીભદ્ર અને ધનાભદ્ર એ જ સમયથી 32 સ્ત્રીઓને ત્યાગવારૂપ પ્રારંભ ભત્તા હવા. કૃપાલજી 477માં પત્રમાં કહ્યું કે આ શાલીભદ્ર ધનાભદ્ર કેવા છે, એનો વૈરાગ કેવો છે કે માથે રાજા વર્તે છે, મારે માથે કોઈ છે, મારે એવી દશા નહીં જોઈએ. તો એ જ ક્ષણથી આ શાલીભદ્ર એ કાળથી ગર્ભ શ્રીમંત છે. કે કેવા ગર્ભ શ્રીમંત છે કે 32 સ્ત્રીઓ છે તો દરરોજ ઉપરથી 99 પેટી આવે છે, 33 દાગીનાની, 33 વસ્ત્રની અને 33 આહારની. દૈવી આહાર આવે છે દરરોજ, કોઈ પણ આરંભ કર્યો નથી મળતો. આપણે તો કેટલી માથાકૂટ કરીએ છીએ, પુણ્યોદય છે મળે છે, પણ માથાકૂટ વગર મળે અહીંયા પણ ન મળે. પણ આ શાલીભદ્રને તો જરા પણ આરંભ કરવો ન પડે, ઉપરથી પેટીઓ આવ્યા કરે દરરોજ આહાર. 32 સ્ત્રીઓ અને પોતે એક, એમ 33 પેટીઓ આવે, 99 પેટીઓ વસ્ત્રની, કપડાની અને અરે વસ્ત્રની, દાગીનાની અને આહારની. આટલી બધી ગર્ભ શ્રીમંત થા, 7 માળની હવેલીમાં 4 માળથી નીચે ભાગ્ય જ આવે. અને તમને બધાને થોડો પ્રસંગ ખબર હશે કે આટલી બધો રત્નકમલ વેચવા આવ્યો તો પછી શ્રેણીક રાજાથી એક રત્નકમલ ન લઈ શકાય એવી ઓલી ભદ્રારાણીએ કીધું કે અમને તો 32 જોઈએ. તો કે મારી પાસે 16 જ છે, તો 32 ટુકડા કરી દે, 16 ના 32 ટુકડા કર અને આપી દે. આવી એની શ્રીમંતાઈ બતાવી. આટલી બધી સુખ સાહેબી હોવા છતાં માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપોથી એટલે એવા વિચારથી ગર્ભ શ્રીમંત એવા શ્રી શાલીભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભતા હોવા. અને તે વખતે એમના બનેવી છે ધનાભદ્ર એ શું કે છે કે આ નિત્ય પ્રત્યે એક એક સ્ત્રીને ત્યાગી અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા એક એક દિવસના 32 સ્ત્રીઓનો ભરોસો કરે છે. આશ્ચર્ય છે કે આ તો કેવી રીતે તું 32 સ્ત્રીઓને ભરોસો કરાય. નિત્ય પ્રત્યે એક એક સ્ત્રીને ત્યાગી અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે એવો 32 દિવસ સુધીનો કાળ પારધીનો ભરોસો શ્રી શાલીભદ્ર કરે છે. મોટું આશ્ચર્ય છે એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ વચન ઉદ્ભવતામાં. શાળા બને બંનેનો આ ઉદાસીનતા કેવી છે કે આમાં તારે ભરોસો કરાય જ નહીં આમાંનો. એ લોકોને પૂર્વક્રમ વસાત રહેલા છે પણ આ 32 ભરોસો કરે છે. બેને કીધું કે ભાઈ આ મારો ભાઈ દીક્ષા લેવાનો દરરોજ એક એક સ્ત્રી ત્યાગે. તો કે આ તો કાયર છે કે 32 ભરોસો કરે છે. તો પછી બેને કહ્યું તમે એમ કહો છો મને માન્ય છે કે તમારી વાત બરાબર છે કે 32 તો ભરોસો નહીં કરવો જોઈએ, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છે. તમારે તો 8 જ રાણી છે ને, પણ તમે 8 ત્યાગવા તૈયાર નથી એમ કીધું. એમને સુભદ્રા શાલીભદ્રની બહેને એવા સહજ વચન કે ધનાભદ્ર પ્રત્યે શાલીભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી જે સાંભળી તે બતાવ્યું તને બતાવી દઉં એમ નહીં જરા પણ સહજ એ તો રાજ જોઈને બેઠા હતા કે તું આવું બોલ કે હું નીકળ્યો એવી રીતે ધનાભદ્ર કે છે જે સાંભળી કોઈ પ્રકારના ચિત્ત ક્લેશ પરિણમ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ફત્તાવા ચાલ હું અત્યારે આઠે આઠનો ત્યાગ કરું છું એમ કરીને ધનાભદ્ર નીકળી ગયા. એટલી બધી ઉદાસીનતા હતી એટલે રાહ જોતા હતા પૂર્વ કર્મ આ લોકોને જરા છોડે તો નીકળી જાઉં આમાં રહેવા જેવું નથી. અને શ્રી શાલીભદ્ર પ્રત્યે છતાં જતા શાળાને કહેતા જાઓ કે શાલીભદ્રને કે ભાઈ તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો તમે આ 32 જણને કેવી રીતે તમે ધ્યાન માનો છો તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી ધના શાલીભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસે કઈ પોતાનું કર્યું નથી કોઈ દિવસે પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહાદી ત્યાગ કરી ચાલ્યા જતા હોવા. આપણે કોઈ યાત્રામાં ગયા હોય ને ધર્મશાળામાં ઉતર્યા હોય ધર્મશાળા છોડીને નીકળીએ તો આપણને શું થાય કે મેં કઈ ત્યાગ્યું એવું થાય. એવી રીતે આ ધર્મશાળા છોડીને નીકળતા હોય મારું હતું જ નહીં અમે શું ત્યાગ્યું એમ ત્યાગ કરીને ચાલ્યા જતા હવા. આવા સત્પુરુષના વૈરાગ્ય સામ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહ કાળનો વિશ્વાસ કરે છે તે કયા વડે કરતો હશે એ વિચારી જોવાયું છે કે તું આ મોત અને ઠગી રહ્યો છે. આવા પુરુષોને આટલી બધી સામગ્રી હોવા છતાં એમાં કાંઈ સુખ નથી એમ નિર્માલ્ય છે અનિત્ય છે અસાર છે અસરણરૂપ છે એમ વિચારી ચાલ્યા જતા હોય તો આપણે આ શાલીભદ્રને ઘનાભદ્રનું દ્રષ્ટાંતમાંથી કૃપાવજે આટલા જ વચન મૂક્યા છે કે જે મેઇન આપણે એમાંથી સમજવાનું છે. આ વચનને ફરી ફરી આપણે વિચારવા જેવા છે કે આપણી પાસે કાંઈ નથી તો આટલું બધું શું મોં કરું છું કાલ સવારે મૂકીને જવાનું છે એક ક્ષણનો ભરોસો નથી. અને કાયા કેવી છે અશુચિથી ભરપૂર છે મળમૂત્રની ખાણ છે ખાણ મળ અને મૂત્રની રોગ જરાને નિવાસનું ધામ. આવી રીતે આ શું કામ વાત કરી રહ્યા છે કે સૌથી વધારે મોહ શરીર પ્રત્યે છે એ શરીર પ્રત્યેનો મોહ મટાડવા માટે શરીરના સ્વરૂપનો ફરી ફરી વિચાર કરવો જોઈએ. આ નથી કર્યું આપણે બધું કરીએ છીએ પણ આ જે ઉદાસીનતા લાવવાનું કામ કરતા નથી અને મોક્ષ જવાની વાતો કરીએ તો ક્યાંથી થવાની છે. આવ્યા વગર યથાર્થ સ્વરૂપ સમજાવવાનું નથી. કૃપાવદને શું કેવું છે અંદર કેમ જતું નથી કારણ કે આની ચિંતાઓ મગજમાં પકડેલી છે એનો આપણને મોહથી આપણું મગજ આમાં અટવાયેલું છે. એટલે જયારે એક કૃપાવદે કહ્યું વ્યાધિ રહીત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી તેનું અનિત્યાદી સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહ મમત્વાદી ત્યાગ્યા હોય તો તે મોટો શ્રેય છે. અને ત્યારે ધારો કે નથી કર્યું સાતા હોય ત્યારે નથી કર્યું પણ જયારે કઈક અસાતા આવે તથાપી એટલે કીધું તથાપી તેમ ન બન્યું હોય કે હમણાં સુધી તમે નથી વિચાર્યું તો કઈ પણ વ્યાધિ ઉત્પન્ન થાય કઈ પણ વ્યાધિ આવે ત્યારે તેવી ભાવના ભાવતા કે આ બધું અનિત્ય છે અસાર છે એવો વિચાર ત્યારે તો કરી લે જયારે વ્યાધિ આવી ત્યારે તો આ વિચાર કરવા જ ત્યારે તો તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચલ એવું ઘણું કરી કર્મ બંધન થતું નથી. જો તમે આવા વિચાર કરશો તો શરીર સંબંધી રાગ નહીં હોય તો તમને વ્યાધિ પ્રસંગમાં ઘણા જીવોને વૈરાગ પામી અને દીક્ષા લઈને કામ પણ કરી ગયા એવા બધા દ્રષ્ટાંત છે. આપણને અનાથી મુનિ નમી રાજર્ષિ આ બધાને વૈરાગ આવી ગયો આવી દીક્ષા આવી પીડામાં અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે હવે રોગ મઠે બનતી તો ત્યારે તો શું કરવું અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી નાની પુરુષના માર્ગની વિચારણે વર્તુ એ રૂઢ ઉપાય છે ત્યારે તો આ જ કરવું. એટલે કે ગમે ત્યારે પણ આ શરીર પ્રત્યેનો મોહ મટાડવાના વિચારમાં તારે તારા મનને કેન્દ્રિત કરવું જોઈએ. દરરોજ આવો ટાઈમ કાઢવો. આપણે જેમ આપણો બધાનું કંઈક ટાઈમ ટેબલ બનાવ્યું ને ધર્મની આરાધનાનું સવારે આ પછી આ પછી આ કંઈક કંઈક બનાવેલું છે આપણે બધાનું કંઈક ટાઈમ ટેબલ છે પણ એ ટાઈમ ટેબલમાં આવો ક્રમ રાખવો કે ભાઈ મારે વૈરાગ આવે એવા વિચાર કરવા જોઈએ નિરંતર. ખરેખર તો નિરંતર અટક્યા વગર ઉદાસીનતા નો ક્રમ સેવવો, તો જ તું ફસાઈશ નહીં. કે તારા સંસારની સામગ્રી એવી છે કે તને એક ક્ષણમાં બધું ભૂલાવી દે. કેટલા વખત તે મહિનો સુધી વિચાર્યું હોય અને પાછું મૂકી દે એટલે પાછો તને એમાં ખેંચી જતા વાર નહીં લાગે, કારણ કે અનાદિના સંસ્કાર આપણા આવા પ્રકારના છે. આવા બધા બીજા દ્રષ્ટાંત કહેવાય, પણ આપણે આટલું વાત ઉપરથી સમજાશે કે આ શરીર પ્રત્યેનો મોહ આ રીતે ફરી ફરી વિચારવું જોઈએ. અને બીજું સ્ત્રી પ્રત્યેનો મોહ છે આપણને, તે સ્ત્રી પ્રત્યેનું પણ કૃપાને એક વાંચી લો. કૃપાદેવે 78મો પત્ર લખ્યો. આપણે એના સ્વરૂપનો વિચાર કર્યો, શા માટે? કારણ કે આપણને તેના પ્રત્યેનો સૌ બીજો મોહ તેના પ્રત્યે છે. સ્ત્રી હોય તો પુરુષ, પુરુષ હોય તો સ્ત્રી, એમ કૃપા. જે આપણો જૈન ધર્મ છે પુરુષ પ્રધાન છે, કે પુરુષ પ્રધાનતાથી કહેવાતું હોય એટલે પુરુષને મુખ્ય રાખીને કહેવાય. પુરુષનો પુરુષાર્થ વિશેષ થઈ શકે એ અપેક્ષાથી સામાન્ય રીતે, એટલે જૈન ધર્મમાં પુરુષ પ્રધાનતાથી વાત મૂકે. પણ જ્યાં એટલે પુરુષને સ્ત્રી પ્રત્યેનો મોહ, ત્યારે સ્ત્રીએ પુરુષ પ્રત્યેનો મોહ, એમ આપણે અંદર સાથે સાથે સમજી લેવાનું હોય. કૃપાદેવે 78મા પત્રમાં કહ્યું, સ્ત્રીના સંબંધમાં મારા વિચાર અતિ અતિ સ્વસ્થ વિચારનાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાપ સુખ રહ્યું છે તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. ક્યાં સુખ છે? આત્મામાં જ્યારે નિરાકુળતા હોય, ઈચ્છા મટી જાય ત્યારે પરમ સુખી અવસ્થા છે. ઈચ્છાનુસાર તું કોઈ પણ વિષયનું સેવન કરીશ તો એ વિષયની ઈચ્છા વધતી જવાની અને પુણ્યનો ઉદય પૂરો થશે એટલે પદાર્થ મળશે નહીં. ઈચ્છા ઘણી વધી ગઈ હોય ત્યારે તું બહુ દુઃખી થવાનું છે. અને પછી નવા કર્મ એવા બંધાશે કે પશુવતી નરમવતી અનંતકાળ રખડવાનું આવશે. આજે તારે આ કામ કરવું જોઈએ, જે હમણાં જ પહેલું વાક્ય વાંચી ગયા કે કહી ગયો, માઇક સુખની સર પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો સવો નથી. તો સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે. આવરણ છે, મોહનો ઉદય છે અને એને ખબર નથી, એટલે ઈચ્છાની આકુળતા છે, ત્યારે આ સ્ત્રી સેવન કે વિષય ભોગ સુખના કારણ લાગે છે. પણ તે તેમ નથી જ, નથી જ. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતા વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. એ વમન કરવાને પણ યોગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર ટૂંકામાં વાત લે છે, પણ આશય સમજી લેવાય એટલા માટે કે આપણને અહીંયા આગળ આપણે અટકીએ છીએ. આ મોહને લઈને આપણને ઘણી વાર આપણને આત્મા સંબંધી પછી વિકલ્પ વિચાર જ નહીં આવે અને પછી સંસારમાં અટવાઈએ છીએ. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે. મળ, મૂત્ર, હાડકા, ચામડા, લોહી, માંસ બધી અશુચિથી ભરેલું, પછી સ્ત્રીનું શરીર હોય કે પુરુષનું શરીર હોય, પણ ફક્ત મોહને લઈને દુઃખર છે. એ વિષ્ઠા માટે ભટકે છે, વિષ્ઠા શોધ તો ભટકે છે, પણ એ ડુક્કર કોણ છે? પૂર્વમાં આપણે બધા જ ડુક્કર બનેલા છીએ અને એ વિષ્ઠામાં ફાફા મારતા હતા એવી અવસ્થા હતી. અને એ જ રીતે ડુક્કરને જે રીતે આ વિષ્ઠામાં આપણે જોઈને આપણને તો ચીતરી ચડે છે, પણ એ જ વિષ્ઠા મળ, મૂત્ર, હાડકા, ચામડા આ બધાના શરીરમાં છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. અને એ વિષ્ઠા છે એવું આપણે વિચારી શકતા નથી. જો વિચારીએ એનું સ્વરૂપ કે આ શરીરમાં શું ભર્યું છે, ચામડાના કોથળામાં લોહી, માંસ, કાદવ કે આવું બધું ભરેલું હોય તો આપણે ત્યાં થૂકવાય જાય નહીં, પણ ત્યાંથી આકર્ષાય છે. ફક્ત ઉપરની ચામડીથી ભરેલું છે, પત્ની ચામડીથી, અને અંદરમાં મોહનો ઉદય છે. જેમ ડુક્કરને એ ડુક્કરની પત્ની પ્રત્યે એવો રાગ છે, એવો જ ચક્રવર્તીને પોતાની પટરાણી પ્રત્યે રાગ છે. એટલે જો એવો રાગ બંનેને હોય તો બંને કૃપાઓ જાય છે, કે ચક્રવર્તી હોય કે ભૂંડ હોય, બંને ભાવની અપેક્ષાએ બંને સરખા છે. જો આવો જ રાગ હોય, જો ડુક્કરને એની પત્ની પ્રત્યે છે, એવો પટરાણી પ્રત્યે ચક્રવર્તીને હોય, તો બંને સરખા છે અને આપણને લાગે છે કે આહો આમાં શું આકર્ષાય છે, પણ એવું જ મોં આપણને વસેલું છે. એ ડુક્કર જે વિસ્તાર માટે ફાફા મારે છે એ જ વિસ્તારનું ખાતર થાય છે. એ ખાતર થઈ એમાંથી જ અનાજ થાય છે અને એમાંથી જ મીઠાઈ બને છે અને એ જ મીઠાઈ આપણે લઈએ છીએ અને એ જ મીઠાઈ નું ઈષ્ટા થાય છે. એટલે આ બધું એનું રૂપાંતર જ છે, પણ આપણે વિચાર કરતા નથી એટલે ત્યાં મોહ પામ્યું છે. એવી રીતે આ સ્ત્રીના શરીરમાં પણ કૃપાવને કહે છે કે જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, જે ડુક્કરને જોતા સમજાય છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે અને તેની તે જન્મ ભૂમિકા છે, એની ત્યાંથી બધાનો જન્મ થાય છે. વળી એ સુખ કેવું છે, ક્ષણિક છે, ક્ષણ માત્ર. એટલે તેને તે વખતે એ વિષયનું સેવન કરતા પછી એમાં સુખ લાગતું નથી. ખેદ અને ખસના દર્દ છે, કોઈને ખંજવાળ આવતી હોય અને ખણે તો થોડી વાર સુખ લાગે, પણ પછી ધીમે 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 એ ખણજ વધતી જાય, બળતરા વધતી જાય અને પછી ત્રાસ 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 થાય. એવી રીતે આ વિષયનું સુખ છે આવું છે, તે વેળાનો દેખાવ હૃદયમાં ચિત્રાઈ રહી હસાવે છે કે સી આ ભૂલવણી, આ કેવી ભૂલવણી. ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી. એટલે આ બધા વિચાર આ તો આપણે વાત મૂકીએ છીએ, પણ આપણે આ બધા વધારે વિચાર કરવાના જરૂરી છે બધા એવા વૈરાગના ગ્રંથોથી, કે જેથી આપણને આ મોહની આપણી દશા મોડી પડતી જાય, ઉદાસીનતા વધતી જાય. આ બધાથી જેમ જેમ ઉદાસીનતા આવતી હશે તેમ તેમ પાત્રતા આવે છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મજ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એટલે અહીં હું કૃપાવને કહે છે કે હું સ્ત્રીના અવયવાદી ભાગનો વિવેક કરવા બેઠો નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે. અમને વિવેક થયો છે તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી, સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે. આપણા આત્મામાં મોહ છે એટલે એ નિમિત્ત બને છે, પણ આપણને એટલો બધો રાગ છે ને, એટલે જ્ઞાની પુરુષ એ નિમિત્ત પ્રત્યે દ્વેષ થાય એવી વાત કરે કે આના પ્રત્યે આપણો રાગ. મને તાવ આવ્યો હોય, 5 ડિગ્રી તાવ હોય, તો પછી તમે બરફના પોતા મૂકો. બરફના પોતા મૂકવા એ તો નોર્મલ કરતા બરાબર નથી, પણ જયારે તાવ વધારે છે તો બરફના પોતા મૂકવાનું કહેવામાં આવે. એવી રીતે આપણો રાગ ઘણો છે એટલે સ્ત્રી પ્રત્યે દ્વેષ થાય એવી રીતે જ્ઞાની પુરુષો બોધ કરે છે. પણ એમનો હેતુ શું છે કે આપણો રાગ એટલો બધો છે એ મંદ થાય, એટલે આપણે એનાથી ઉદાસીન થયું. એટલે કૃપાવદે કહે છે કે સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે, અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદભુત આનંદમય છે. પછી એને આત્મારૂપે જોશે તો અદભુત આનંદમય છે. માટે એ દોષથી રહિત થવું એ પરમ જિજ્ઞાસા છે. અને એટલે કૃપાવદે કહ્યું કે સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, એક સાથે આ વાંચી લઈએ છીએ, એક સત્સંગી તેને ગણવી. આપણે સ્ત્રી છે તો આપણને હંમેશનો સત્સંગ મળી ગયો, એટલે આપણે આર્ય દેશમાં સ્ત્રી માટે લગ્ન થાય ત્યારે કેવો શબ્દ વપરાય છે, ધર્મપત્ની. આ ધર્મપત્ની છે એમ કહેવાય કે મને આ ધર્મમાં દોરી જાય એવો સત્સંગ મળ્યો, એટલે એને માટે શબ્દ ધર્મપત્ની, મને ધર્મમાં લઈ જશે એવો એનો શબ્દ પ્રયોગ થાય છે. સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, એક સત્સંગી તેને ગણવી. આપણને હંમેશનો સત્સંગ મળ્યો એમ ગણવું, તેનાથી ધર્મ બહેનનો સંબંધ રાખવો, આપણી એક સાધર્મિક બહેન છે એવો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે માં બહેન અને તેમાં અંતર ન રાખવું, આપણા માં હોય બહેન હોય અને તેમાં અંતર નહીં રાખવું. તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહ કર્મને વશે ઉપભોગ લેવાય છે ત્યાં યોગની સ્મૃતિ રાખી કે અરે મારે ક્યારે આમાંથી છૂટીશ એવા ભાવ રાખી. આ છે તો હું કેવું સુખ અનુભવું છું એ ભૂલી જવું, આ છે તો હું કેવું સુખ અનુભવું છું એ ભૂલી જવું, તાત્પર્ય તે માનવું અસત છે. મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવાનો સખેદ ઉપયોગ ઉપભોગ લઈ પૂર્વ બંધનથી છૂટી જવું. આપણે ન છૂટકે આ મારી કચાશ છે અને એ પ્રકારે પરિચય થાય છે, પણ એમાંથી છૂટી જવું, તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી, સ્ત્રી સાથે પણ નિર્વિકારી વાત કરવી, વિકાર ચેષ્ટાનો કાયાએ અનુભવ કરતા પણ ઉપયોગ નિશાન પર જ રાખવો. તેનાથી કઈ સંતાન ઉત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે એમ સમજી મમત્વ ન કરવું. આ બધી વાત શા માટે કહેવાય રહી છે કે આપણને સ્ત્રીને પુરુષ પ્રત્યે, પુરુષને સ્ત્રી પ્રત્યે જે આકર્ષણ છે ત્યાંથી ઉદાસીન થશે તો બધી વાત ખરેખરો આત્મબોધ અંદર ચોટ કરવાનો છે. ત્યાં સુધી ઉપર છલ્લું થાય છે. એટલે એ રીતે અત્યારે આટલી વાત આપણે હમણાં રાખી, બાકી આમાં છે પણ હમણાં અત્યારે મને થયું કે આટલું જ આપણે રાખીએ. જે આશય સમજાઈ ગયો હશે ત્યાં, એક તો શરીર પ્રત્યે, બીજું હા શું કેવું તું કહે, હા હા બરાબર, અને બીજું આ સ્ત્રી પ્રત્યે, શરીર સ્ત્રી પ્રત્યેથી ઉદાસીન થવું, અને પછી કુટુંબ પરિવાર, કે આપણા કુટુંબ પરિવાર છે એના પ્રત્યે પણ આપણને ઘણો મોહ છે, ભાઈ બહેન માતા પિતા વગેરે વગેરે. પણ આત્માનું શાસન ગ્રંથમાં પંડિત ગુણપ્રદાચાર્ય આમ પણ કહ્યું કે ભાઈ તારા કુટુંબ પરિવાર છે એ તારું આટલું ભલું કરે છે. કેટલું ભલું કરે? તો કે જ્યારે તારો આત્મા આ શરીર છોડીને જાય પછી તારું જે મળદું હોય ને એને નવરું ના રાખે, એને ઠેકાણ પાડી દે, એને અગ્નિ સંસ્કાર કરી દે, બસ એટલું એ સંભાળ રાખે છે. બીજું કાંઈ તારા કુટુંબ પરિવાર છે એ ખરેખર તારા, ખરેખર તો તારા માટે શત્રુરૂપ છે. વૈરાગ આવે એટલા માટે આવી વાત કરી રહ્યા છે. કોઈ એમ કે કોઈ ના ના આ કુટુંબ પરિવાર છે તો મને ધંધો જોડી આપ્યો, મને લગ્ન કરી આપ્યો, આ બધો વ્યવહાર કરાવી આપ્યો તો મારા કુટુંબ પરિવાર તો મારા સારા કહેવાય ને. તો પછી એમને કહ્યું કે આ કુટુંબ પરિવાર છે તે બધા તને મોહની ગોળી મારે છે, તને મોહ કરાવે છે, કે કુટુંબ પ્રત્યે મોહ થાય છે કે જેના લઈને તને અનંતર રખડવું પડશે. મહાપુણ્યોદયથી મનભવ મળ્યો છે પણ આ મારા મારા છે અને તેના પ્રત્યેનો મોહ હોવાથી, એના પ્રત્યેનો રાગ હોવાથી તારા આત્માનું ચૂકી અને તને અનંત સંસાર રખડવું પડે એવા કર્મ બંધન થાય છે. માટે આ તું સમજણ રાખ કે તને તારા સાચા સગા કોણ છે. તો કે સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી બધી જૂઠી. જો સદગુરુના આશ્રિત હોય, સાધર્મિક હોય તો તારા કુટુંબ પરિવાર છે એ તને ઉપયોગી છે કે તને સત્સંગ ભક્તિમાં સહાય થશે. બાકી જો એ આરાધનામાં સહાયકારી નથી અથવા કે બીજી રૂચિવાળા છે તો એ તારા શત્રુ છે અને સામાન્ય શત્રુ નથી પણ તને ઘણો મોહ કરાવે છે, માટે એ તને અનંત જન્મરણ કરાવશે. કોઈ ગોળી મારી દે તો એક જ ભવ મરણ થશે પણ આ સગાવાળા છે ને તને એવી ગોળી મારે છે કે તારા અનંત જન્મરણ થાય. એટલે કૃપાદેવે 103માં પત્રમાં આવી રીતે વાત કરી કે કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી, એટલે સત્સંગથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો પણ તે કાજળ ગ્રહમાં રહેવાથી થવાનો નથી. આપણને લાગે કે એમાં શું વાંધો નહીં, પણ શા માટે? કારણ કે કષાયનું તે નિમિત્ત છે. કંઈ પણ નાની મોટી વાતમાં જેની સાથે આપણને લેવડ દેવડ વધારે હોય ને એ જ આપણા કુટુંબ પરિવારમાં નજીક આવેલા હોય. એટલે એ કંઈ પણ કરીને આમની બદલે આમ મૂકી દે તો આપણને મોટું અંદર અભાવ ઉભો થાય, ક્લેશ ઉભા થાય અને તેથી આપણને અનંત સંસાર રખડવાનું કારણ બને. કસાઈનું તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. આ આપણે મોહ અહીંયા એકદમ જડબે સવાર ફીટ બેઠો છે કે તમારા આ કુટુંબ પરિવારની સાથે રહીને મોહથી મુક્ત થવું બહુ મુશ્કેલ પડશે. કારણ કે ત્યાં તને મારાપણું, સારાપણું, કરતાપણું, ભોગતાપણું આ બધું એમાં તારી સાથે જોડાયેલું છે. એટલે એમાં રહીને તારે આત્મભાવ કરવો, આત્માનું સત્સંગનો લાભ લેવો હોય તને મુશ્કેલ પડશે. એટલા માટે કીધું કે મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતર્ગુફામાં તે જાજવલ્યમાન છે, જળહળ થઈ રહ્યો છે. એટલે તમારે એમ કહ્યું કુટુંબમાં રહીને એના માટે તો સંસારનો ભયંકર પરિબળ વધારી રહ્યો છે. એટલે સમાધિ સૂચકમાં પણ ગાથા આપી કે જે મૂળ છે એ એવો વિશ્વાસ રાખે છે કે આ કુટુંબ કે આપણા સગાવાળાની નજીક આવ્યો તો મને શાંતિ થશે. અને ધ્યાન એ મૂળપણું છે આપણું. મૂળ વિશ્વાસ રાખે તે વસ્તુથી વધુ ભીતિ ક્યાં, દરે જેથી વધુ નાકો અભય સ્થાન આત્મના. પૂજ્યપાદ સ્વામીએ આ સમાધિ સતર્ક ગ્રંથમાં લખ્યું કે મૂળ છે એ વિશ્વાસ રાખે છે કે અહીં તો હું સહી સલામત. આપણને આ સત્સંગમાં હોય તો ભાઈ 9:30 સુધી એમ યાદ કરી રાખવું મળે, વધારે આગળ ચાલે નહીં. એટલે તમે તો બરાબર કહ્યું, પણ શું કામ? કારણ કે આપણને પછી અહીંયા ગભરામણ થાય. ઇન ધ સેન્સ કે આપણને એમ થાય કે અહીંયા પછી એને થાય કે આપણે ઘરે જઈએ તો શાંતિ, ઘરે પહોંચે તો શાંતિ. અહીંયા આપણે મોહની બધી વસ્તુ રાખેલી છે. ઘરમાં શું છે, આપણને જે મોહ પોસાય, આપણને જે અનુકૂળ આવે એટલે બધું ગોઠવેલું છે. એટલે ત્યાં આગળ આપણને લાગે કે હા હવે ઘરે આવ્યો એટલે શાંતિ. પણ ખરેખર સહી સલામત જગા કઈ છે આત્માના હિત માટે? તો કે સત્સંગ છે સહી સલામત જગા છે, કે જ્યાં તને મોહનું બળ નહીં ચાલવા દે. અને જ્યારે કુટુંબ પરિવારમાં તું મોહમાં ફસાઈ જવાનું છે, પણ આપણું મૂળ પણ છે કે આ મૂળ વિશ્વાસ રાખે તે વસ્તુથી વધુ ભીતિ ક્યાં, કે જ્યાં તું વિશ્વાસ રાખે છે તે સૌથી અસહી તને અનંત સંસાર રખડાવે એવું નિમિત્ત છે. અને જ્યાં તું સહી સલામત છે, તું અભય છે, ત્યાંથી તું ડરી રહ્યો છે, એમ સમાધિ સતર્કમાં ગાથા આપી. મૂળ વિશ્વાસ રાખે તે વસ્તુથી વધુ ભીતિ ક્યાં, દરે જેથી વધુ નાકો અભય સ્થાન આત્મના. એ અભય સ્થાન છે, અહીંયા તું સત્સંગ બેઠો હોય તને મોહનું કાંઈ બળ ચાલશે નહીં, પણ જ્યાં તું ઘરે પહોંચ્યો એટલે આ કુટુંબ પરિવાર તારા શત્રુ છે અપેક્ષાએ. જો સાધર્મિક હોય તો તને ભક્તિ સત્સંગ સમાધિ આરાધનામાં સહાયક છે, પણ બાકી એ તના સમાધિમાં બાધા કરનારા છે. એટલે અહીંયા આગળ તારે ઉદાસીન થવા જેવું છે. અહીંયા તારે સમજી લેવું જોઈએ કે આ જગાએ હું ફસાઈ જઈશ, અહીંયા મને મોહ મારે છે. એટલે આપણે દેરાસરમાં આવીએ ત્યારે નિશી નિશી બોલીને આવીએ, અને જાય ત્યારે અવશ્ય અવશ્ય બોલીને જાય. કારણ કે આ એટલે કેવો ભાવ છે વધારે સ્પષ્ટ થાય, કે એક ગામમાં એક જ સરોવર હોય અને સરોવરમાંથી પાણી લાવવાનું હોય, એ પાણી લેવા જાય બધા, પણ ત્યાં સરોવરમાં એક મગર હોય તો પાણી લેવા જાય કે અંદર કેવું ટક ટક થવા માંડે કે નહીં, કે આ પાણી લેવા જાઉં છું પણ આ મગર અહીંયા છે, તો અંદર એને ટક ટક થાય. અને જ્યાં પાણી લેતો હોય ત્યારે તો બહુ જ સાવધાન હોય, અને પાણી ભરીને જ્યાં સુધી સહી સલામત જગા સુધી પહોંચે નહીં ત્યાં સુધી ટક 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 ચાલુ રહે. એમ જયારે આ સત્સંગ છોડીને જવાનો છે ને, તો મગર પાસે જઈ રહ્યો છે. એના મગજમાં રહેવું જોઈએ કે હવે આ મગર હવે હું ફસાવાનો છું, એટલે ત્યાં આગળ એને ટક 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 રહેવું જોઈએ. જયારે પાછો સત્સંગ ભક્તિમાં આવે ત્યારે જ શાંતિ થવી જોઈએ. એટલે ભગવાન પાસે આવે ત્યારે હા પ્રભુ આ સંસારથી બચ્યો, અને તમારે શરણે આવ્યો એમ નિશી નિશી કરીને એન્ટર થાય. પછી જાય ત્યારે ઓ પ્રભુ હવે સહી સલામત પાછો આવું, પ્રભુ મને આમાં ક્યાંય ફસાવ નહીં, તમારી આજ્ઞા મારા હૃદયમાં રહો, એમ ભાવ કરીને જાય. બળ્યું આ કામ કે મારે જવું પડે છે, અત્યારે મારી ઈચ્છાની બળતરા એવી છે કે મારે જવું પડે છે, પણ મારે ખરેખર જવાય નહીં, પણ ઉદાસીનતાપૂર્વક જાય છે કે ભાઈ આ કુટુંબ પરિવાર છે અને મને અત્યારે એવી તૈયારી નથી. એમ આપણને આ ત્રીજો પ્રકાર, આ મોહ ક્યાં છે કુટુંબ પરિવાર પ્રત્યે, ત્યાં આવી રીતે વિચારવું, એમ આત્માનું શાસનમાં કહ્યું છે. કૃપાવદે પણ આવું કહ્યું છે આ 103માં પત્રમાં પણ, કે એટલે ત્યાં આગળ તારે રહેવું પડે. ધારો કે કુટુંબને આજે છોડીને તમે અગાસ આવી શકો એમ નથી, તો કેમ રહેવું? એ કૃપાવદે બતાવ્યું, એ વાંચી લઉં છું. અહીંયા કીધું કે એ 103 સુધારણા કરતા, તો બહુ બહુ સુધારણા કરીશ ને બધાને, આપણા કુટુંબ પર બહુ સમજાવે ને તો બહુ બહુ થાય, તો કેવું જાય? શ્રાવક ધર્મ જેટલી તું કરી શકે, મુનિ જેવી અવસ્થા તો કુટુંબ પરિવારમાં રહીને આવી શકે નહીં. માટે ત્યાં કેમ રહેવું? માટે ત્યાં અલ્પભાષી થવું. કુટુંબ પરિવારમાં રહેવાનું હોય ત્યારે 5 શબ્દથી ચાલે એવું તો 25 નહીં બોલવા, 1 શબ્દથી ચાલે તો 5 નહીં બોલવા. આમ કૃપાવદેવનું કહેવું છે. માટે ત્યાં અલ્પભાષી થવું, એક અલ્પહાસી થવું, કોઈની સાથે મસ્કરી નહીં કરવી. દ્રૌપદીએ ખાલી એટલું કીધું, આંધળાના પુત્ર આંધળા, એમાંથી આખું મહાભારત ઉભું થઈ ગયું છે. એટલે સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. એટલે બરાબર સમજીને બોલવું, અલ્પભાષી રહેવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચય થવો, બહુ બધાનો પરિચય કરવો નહીં. હું ડાપણ કરીને અહીંયા આવ્યો છું, ખરેખર તો અલ્પ પરિચય થવો, કારણ કે જેના પરિચયમાં આવે એની કાંઈક ને કાંઈક વાત કરે, કાંઈક પણ આપણા મગજમાં એ કંઈક નાખે અને આપણે પણ પાછા વિકલ્પમાં પડીએ અને તેથી આપણને કોઈના નિમિત્તે પછી આનું આમ કરવું છે ને આનું આમ કરવું છે ને આનું આમ કરવું છે ને એવા કાંઈ બધા વિકલ્પ ઉભા થાય છે. એટલે બહુ પરિચય નહીં કરવો. તારે કુટુંબમાં રહેવું હોય ને આત્મહિત કરવું હોય તો અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, આવો 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 એમ બહુ નહીં કરવું. પછી આપણે ત્યાં આવીએ પછી આપણે એને ત્યાં જવું, એમાં જ આપણો ટાઈમ જાય અને મૂળ કરવાનું છે આપણા આત્મહિતનું કામ એ ચૂકાઈ જાય. એટલે અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી. આપણા મનમાં કોઈના માટે કંઈ સારો ભાવ થયો હોય બહુ થયો હોય પણ અંદરથી બહુ બતાવવું નહીં. આપણે બતાવીએ અને એને પછી આપણા પ્રત્યે રાગ થાય, આપણને પછી કાંઈક કરે અને આપણે એકબીજા વચ્ચે રાગ વધવાનું કારણ થાય અને પછી ધાર્યા કરતા એક વખત પણ જો ઉલટું સુલટું કરી નાખે તો દ્વેષ થાય. એટલે અલ્પ ભાવના દર્શાવી. આપણા મનમાં કોઈના વિશે કાંઈ પણ ભાવ થયો હોય બહુ પ્રગટ કરવું નહીં, ભલે આપણા મનમાં રાખવું બહુ કહેવા જેવું નથી. અલ્પ ભાવના દર્શાવી, અલ્પ સહચારી થવો, સાથે ફરવા જવું હોય તો પણ અલ્પ સહચારી, એકલા જવું અથવા તો કંઈક જે સત્સંગની રૂચિવાળા હોય કંઈ સત્સંગની વાત કરેલા હોય એની સાથે જવું, બાકી બહુ બધા સાથે ફરવા જઈએ પણ એમાં કઈ ની કઈ વાતો આપણને નાખી દે અને એમાં અમેરિકામાં માયામીમાં ફરવા નીકળે તો શું થાય તમે બધા તો જાણો છો. એટલે અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, બહુ મોટા નહીં થવું. કુટુંબમાં મોટો થવા જાય એટલે બધાનું એને ધ્યાન રાખવું પડે. આપણે મોટા થવું ગમે ને, મને બધા માન આપે તો બહુ ગમે, પણ પછી આપણે મોટા થવું હોય તો બધાની વાતો આપણે સાંભળવી પડે, બધાને શું ગમે શું સારું લાગે એ બધું ધ્યાન રાખવું પડે અને મોટા થયા હોય તો પછી પોતાના આત્માના હિતનું ચૂકી જવાનું. આપણે આત્મહિતનું કામ કરવું છે એ ચૂકી જવાય. એટલે અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું. આજે હું જે કરું છું એનું પરિણામ શું આવશે? હું આવે અત્યારે ક્રોધ કરીશ તો આ ચંડકૌશિક સર્પ જેવો ભવ આવશે, મારા કેવા એનું પરિણામ શું આવશે? આજે હું કરું છું એનું પરિણામ શું આવશે? વિચારીને કામ કરવું એ જ શ્રેયસ્કર છે. એમ સુખાવદેવે કહ્યું કે માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એ જ શ્રેયસ્કર છે. એટલે કુટુંબ પરિવારમાં આપણે આ રીતે સાવધાની રાખ્યા છે. સાથે આપણે થોડું આ વાત કરી, એવી રીતે આવે એની પાછળ લક્ષ્મીનું પણ કારણ સમજાશે. જેમ જેમ આપણને લક્ષ્મી વધે, પૈસો વધે, એમ મોજ સુખના સાધનો વધતા જાય અને પછી આપણે એના ઉપર આધાર રાખતા થઈ જાય, આપણે પરાધીન થતા જાય છે. જેમ જેમ સગવડતા વધે એમ આપણે શિથિલ બનતા જઈએ છીએ અને આત્માને ભૂલાવનારા આ બધા નિમિત્ત છે. એ અંશે જે સમજાશે, પણ ટૂંકાણમાં થોડી આટલી વાત આપણે રાખીએ અહીંયા. પહેલા તો કે આપણે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, એટલે જ્યાં જ્યાં આપણને મોહ છે, સુબુદ્ધિ છે, એવા એવા બધા નિમિત્તો અને ઉદાસીનતા લાવવા માટે એના સ્વરૂપનો વિચાર કરવો, ફરી ફરી વિચારવું કે જેથી આ કામ આપણે કર્યું નથી. આ કામ આપણે એક નિયમ બનાવવો જોઈએ કે મારે દરરોજ અથવા તો બે દિવસે, ત્રણ દિવસે કે દરરોજ એવું વૈરાગ આવે, ઉદાસીનતા આવે, એવું સહજ સુખ સાધન, સમાધિ સોપાન, જ્ઞાનાર્ણવ, આત્માનું શાસન, આવા વૈરાગ માટેના જે ગ્રંથો છે એવા થોડા થોડા આપણે ફેરવવા જરૂરી છે કે જેથી આપણને વિસ્તારથી મળે. આ તો ટૂંકાણમાં આટલી વાત કરી, પણ કૃપાદેવે આ રીતે આપણને અહીંયા કહ્યું કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. એટલે આ વધતો જવો જોઈએ. આપણે આ વિચારીએ નહીં તો આ ક્રમ વધશે નહીં. કોના માટે હું આ બધું કયા કરું છું એનો વિચાર કરો. કોને માટે વિત્ત ભેગું કરું છું, કોને માટે, કોને માટે વિત્ત ભેગું કરે છે, કોને માટે પાપ તું આચરે છે, મૂકી સર્વે એકલો છે જવાનો, તારી ભૂલે તું જ દુઃખી થવાનો, નારી સાથે ગાઢ પ્રીતિ વધારી ઉઘાડી તે નર્ક ખેડી જ બારી તેનો ભાઈ આપવો દોષ કોને તારે દોષે બંધ છે એમ જો ને દાણે દાણે મેળવે કેટલું ય સાથે નાવે ખોતરા જેટલું ય તો શા માટે પાપ તું આચરે છે આવી વાતો કેમ જાતિ કરે છે સેવ્યા ભાવો મોહના તો ઘનાય પાછો ત્યાંનો ત્યાં જતો શું તણાય સેવ્યા ભાવો મોહના તો ઘણાય પાછો ત્યાંનો ત્યાં જતો તું તણાય સેવું શાંતિ ત્યાગ વૈરાગ્ય ભક્તિ પાળું આજ્ઞા જેટલી હોય શક્તિ કૃપાલુએ વિષ દોહા કયા છે તેમાં કેવા શ્રેષ્ઠ ભાવો રહ્યા છે તે ભાવો શાંત ચિત્તે વિચારું દોષો સર્વે જોઈ જોઈ નિવારું ટૂંકાણમાં વાક્ય તો સમજાઈ જતું હશે આ કાવ્યમાં કહ્યું છે કે આપણને આમાં રાચવા જેવું નથી ન છૂટકે જેટલી જરૂર છે ફક્ત આત્માના હિત માટે ને મારી અત્યારે કમજોરી છે એટલું જ પદાર્થનું સેવન એટલું જ પરિગ્રહ એટલું જ ઘટાડતા જવું એ ઘટે તો તને શાંતિ રહેશે તું વધારતો જઈ તેમ તેમ તને વિકલ્પ વધશે એટલે આરંભ અને પરિગ્રહ એ વૈરાગ અને ઉપશમના કાળ છે એમ કૃપાલુ અને આ બધા નિમિત્તો એવા છે કે એમાં આપણે પછી નવા નવા વિકલ્પો ઉભા થાય છે અને એ વિકલ્પને લઈને તારા આત્માનું હિત કરવું ચૂકાઈ જાય છે તમે કંઈ પણ આરંભ પરિગ્રહ કરો એટલે એનું કેમ થશે શું થશે ક્યારે આવશે મળશે કે નહીં પહોંચશે કે નહીં એ બધા વિકલ્પો આપણને ચાલુ થઈ જાય છે એ વિકલ્પને લઈને આપણું મન અસ્થિર થાય છે અને તેથી ત્યાં સત્પુરુષનો બોધ જે મુખ્ય છે એ આપણા અંતરમાં પરિણમતું નથી એટલે કૃપાવદે તો કેટલું દબાવીને કહ્યું છે કે કોઈ પણ એવું કામ કરવું પડે ત્યારે કેવો ભાવ રાખવાનું કીધું કે તમારે કંઈ પણ સંસારનું કામ કરવું પડે 499માં પત્રમાં કીધું જે વ્યવસાય કરી જીવને ભાવ નિદ્રાનું ઘટવું ન થાય એટલે આપણી મિથ્યાત્વ માટે નહીં દર્શનનું મૂળું ન પડે તે વ્યવસાય કોઈ પ્રારંભ યોગે કરવો પડતો હોય તમને કોઈ એવા સંજોગ હોય અને આપણે કંઈ પણ એવો ધંધો વગેરે કંઈ પણ બીજું કામ કરવું પડે કે જેમાં મિથ્યાત્વ મૂળું પણ એવું કામ નથી એવું ધાર્મિક કામ નથી પણ બીજું કામ કરવું પડે તો તે ફરી ફરી પાછા હટીને આપણા મનમાં કેવું રાખવું મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું ફરી ફરી વિચારી અને જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે આ આરંભ પરિગ્રહ મને પ્રતિબંધ છે મારું ઢીલાપણું છે કૃપાદેવ પોતે પોતા માટે એમ લે છે કે અમારે આ ઉદયાધીન છે એમ નથી લેતા આ મારું પ્રમાદ છે અમારે હજી આ જલ્દીથી છોડવું જોઈએ હજી અમે કેમ છોડતા નથી એમ એના પ્રત્યે વૈરાગ રાખે છે અને 516માં પત્રમાં મહાવીર ભગવાનનું દ્રષ્ટાંત આપીને પરમ કૃપાદેવે કહ્યું કે મહાવીર ભગવાન જેવા જન્મ્યા ત્યારથી જ હજારો વર્ષના મુનિ કરતા પ્રચંડ વૈરાગ હતો એવા મહાવીર પ્રભુ પણ જે વર્ધમાન સ્વામીએ ગ્રહવાસમાં પણ આ સ્તર વ્યવસાય અસાર છે કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું તેમ છતાં તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી ભગવાને દીક્ષા ન લીધી હોય તો પણ કામ થઈ જાય કારણ કે અંતરમાં એટલી ઉદાસીનતા હતી છતાં તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ હતા અત્યંત ઉત્કૃષ્ટ દશા હતી છતાં તે બળ કરતા પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મુનિપણું તો લીધું પાછું મૌનપણું અને અનિદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં કાંઈ પણ નિમિત્ત ન જોઈએ કોઈ એટલે કોઈ શિષ્ય પણ રાખ્યો નહીં મૌન રહ્યા કોઈનો ઉપદેશ પણ કર્યો નહીં અને કોઈ કપડાં રાખ્યા નહીં આહાર પણ નહીં જેવો અને દિવસ રાત પરોઠી વાળીને બેઠા નથી, ક્યારે આંખ પણ આમ છોડી નથી, આટલું બધું ધ્યાન રાખ્યું છે કે ક્યાંય નિમિત્તમાં ફસાઈ ન જાઉં. અને આપણે લક્ષ્મી માટે, આરંભ પરિગ્રહ માટે આપણે જો બિંદાસ વર્તતા હોઈએ તો આપણે કેટલું સાવધાન થવું જોઈએ કે ભાઈ તને ભગવાન મહાવીર આટલું ગભરાય છે આરંભ પરિગ્રહમાં, અને તું આટલો નિશ્ચિંત થઈને ફરે છે. કૃપાવદે કે છે, પાછું આગળ કહ્યું કે જે વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિષ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, ઘરમાં પણ એ આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણી, આ સંસારની પ્રવૃત્તિમાં અસારપણું જાણી, નીરસ જાણીને દૂર પ્રવર્ત્યા, તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્ય કાર્ય, એટલે ભગવાનની ચર્યા, કે હું આ બધા અટવાયો છું અને આ પ્રભુ તો કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તી એવી રૂચિ વિલય કરવા યોગ્ય છે. આપણી જે આ રૂચિ છે, મૂળ આપણે પ્રવૃત્તિને ગમે તેમ કરીને ગોચી કાઢીએ, પણ ખરેખર આપણને વૈરાગ માટે વિચાર કરવો જોઈએ એ નહીં કરીએ. કંઈ પણ ધર્મે નામે પ્રવૃત્તિ ગોચી કાઢીએ અથવા સંસારની પ્રવૃત્તિ સેવાને નામે ગોઠવી કાઢીએ, પણ મૂળ કરવાનું શું છે એ ચૂકાઈ જાય છે. આ પ્રવૃત્તિના નિમિત્તમાં ભગવાન મહાવીર સ્વામી મૌનપણું રાખી, અનિદ્રાપણું રાખીને વર્ત્યા અને કોઈ શિષ્ય ન રાખ્યો, કારણ કે પ્રતિબંધ થઈ જાય. અને તેથી ભગવાન મહાવીર સ્વામીને ખબર છે કે હું મરીચીના ભાવમાં હતો અને કપિલ નામનો શિષ્યનો પરિચય થયો અને ત્યાં મારે ઉત્સૂત્ર પ્રોપણા થઈ ગઈ અને એક કોડાકોડી સાગરૂપમ પરિભ્રમણ થયું છે. એટલે જરાક આવા નિમિત્તમાં આપણને રાગ થઈ જાય અને રાગ પાછળ આપણે કેવા ખેંચાઈ જઈએ અને પછી આત્માનું ચૂકાઈ જાય છે. પણ ટૂંકાણમાં આપણો શું છે આશય, મેં કીધું આગળ ચાલે એટલે વધારે નિમિત્ત નથી રહેતો, પણ આવી રીતે થોડીક કૃપાવદેના વચનથી વાત કરી આગળ ચાલે છે. 516 અને જો એમ ન કરવામાં આવે, તમે આમ નહીં કરો તો એમ ઘણું કરીને લાગે છે, જો તમે આરંભ પરિગ્રહ ઓછો કરવાનું તમારા મનમાં નક્કી ન કર્યું હોય તો કૃપાવદે શું કે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી, હજી એને ખરેખરી મુમુક્ષુતા આવી નથી. જો તમે આરંભ પરિગ્રહ જે છે એને ઘટાડવાનો પ્રયત્ન ન કરતા હો તો સમજી લેજો કે તમારે હજી મુમુક્ષુ પદ નથી આવ્યું, અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ, લોકો બધા કે છે એટલે ધર્મ કરવો છે એમ કર્યા કરે છે, લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી. લોકો બધા કહે છે કલ્યાણ કરવું છે એટલે અમે કલ્યાણ કરવું જોઈએ એમ આપણે કહીએ છીએ, પણ તારો આ આરંભ પરિગ્રહ ઘટાડવાનું તું કેટલું કરે છે, આ બધા નિમિત્તોથી તને ભય કેટલો લાગે છે કે અહીંયા મને આત્મહિતને ભૂલાવનારા છે. આ લક્ષ્મી જેટલી વધતી જશે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, આ બધું તું વધારે જાય છે અને તારા આત્માનું હિત કરવાનું. કારણ કે જેટલું પરિગ્રહ હોય, જેટલી લક્ષ્મી ફેલાવી છે તે, કે જેટલો પરિગ્રહ રાખ્યો છે બધાના વિકલ્પ તારા મગજમાં ચાલુ જ છે, ભલે અહીંયા હ્યુસ્ટનમાં હોય અને આપણું ઇન્ડિયામાં મકાન હોય તો અહીંયા બેઠા બેઠા એ મકાનની ચિંતા એને સતાવ્યા કરે છે કે તેનું કેમ શું કેમ, બધું વિકલ્પ આવ્યા કરશે અને તારા આત્મહિતનો વિકલ્પ વિચારવો મુશ્કેલ બને છે. એટલે જેટલું બને એટલું આ સીમિત કર, એનાથી ઉદાસીનતા, ભલે તારે રાખવું પડે તો રાખ, પણ આ નિરંતર ઉદાસીનતાનો આ બધો ક્રમ સેવડે અને કૃપાવ દેવે. અહીંયા પણ એક વાત કહી દઉં કે મહાવીર ભગવાનની વાત કરીને કૃપાવ દેવ પોતે શું કે છે કે કોઈ એમ કે જનક રાજા તો રાજા થયા અને છતાં વિદેહી દશા રાખી હતી, તો આપણે એમ રાખીએ તો કોઈ એમ કે, તો કૃપાવદે કહે છે કે અમે કોઈ એમ કે જનકાદી ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા, એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી, શ્રી જીન જેવા, મહાવીર ભગવાન જેવા જન્મ ત્યાગી, જન્મથી ત્યાગી હતા એ પણ છોડીને ચાલી નીકળ્યા, એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો અસ્ત્રય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે. કેમ કે એમ જ કર્તવ્ય છે, આમ જ કર્તવ્ય છે. આપણા મનમાં ભય રાખવો જોઈએ કે હું શું કયા કરું છું. આ મુમુક્ષુ પુરુષનો ભૂમિકા ધર્મ છે. આરંભ પરિવ્રહ ઘટાડતા જવો જોઈએ. લક્ષ્મી વગેરેની પ્રવૃત્તિ એને ઘટાડવી જોઈએ. કૃપાદેવ 511માં પત્રમાં પણ કહ્યું, 510માં કે ત્યાં સ્ત્રી પુત્રાદી સંબંધી સગાવાલા સંબંધી પણ કૃપાદેવે આ વાત કરી હતી. પણ એ બીજો એક પત્ર છે, પણ અત્યારે સમય થશે અને અત્યારે આપણે અત્યારે આટલું રાખીએ કે આ નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. આ બહુ મહત્વનું વાક્ય છે, એટલે જરાક એના ઉપર આપણને થોડી થોડી વાત કહી દીધી કે આ આપણને સુખી થવું હોય તો ઉદાસીન થયા વગર છૂટકો નથી. સુખથી સહેલીએ અકેલી ઉદાસીનતા, એટલે કે એ નિમિત્તે જેટલું બને એટલો ત્યાગ કરવો અને જેટલો ત્યાગ ન થઈ શકે એ સંબંધી ઉદાસીન રહેવું, ઉદાસીન પણ એ કરવું અને ધીમે ધીમે એની ઉદાસીનતા વધારતા જવી, એને ત્યાગ પણ વધે અને પરિણામે સાચા સુખ તરફ જવાશે. આ ક્રમ આપણે સેવ્યો નથી. બીજું બધું ઘણું કર્યું છે પણ આવી સાચી ઉદાસીનતા સમજપૂર્વક નથી. બાકી ઉસરી ઉદાસી લીધી છે પણ આવી રીતે આત્મસુખને લક્ષમાં રાખીને ઉદાસીનતા નથી લીધી. એટલે દુઃખ ગર્ભિત વૈરાગ કે મોહ ગર્ભિત વૈરાગ ઘણી વાર આવ્યો છે પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ આવ્યો નથી. હવે જ્ઞાન ગર્ભિત વૈરાગ માટે આપણે વિચારવું જોઈએ. અમે પૂરું કર્યું.
Yeah.